ගරුමන්ත්‍රවරයගේ නමක් යෝජනා කරන්න.
Edward Gunasagara.
ගරු ඩග්ලස් දේවානන්ද මන්ත්‍රීතුමා,
சபைகளுக்கு தலைமை தாங்குகின்ற கௌரவ உறுப்பினர் அவர்களே, எமது நாட்டில் நீண்டகாலமாக நிலவி வருகின்ற எமது மக்களது நலன்கள் சார்ந்த பல விடயங்கள் குறித்து நாம் அவதானம் செலுத்த வேண்டியிருப்பதால் இன்றைய தினம் தேசிய கொள்கைகள் மற்றும் பொருளாதார அலுவல்கள் அமைச்சு, நீதி அமைச்சு, சட்டமும் ஒழுங்கும் மற்றும் தெற்கு அபிவிருத்தி அமைச்சுகளுக்கான வரவு செலவு திட்ட குழுநில விவாதத்தில் சில விடயங்களை முன்வைக்க விரும்புகின்றேன். அந்த வகையில் நான் ஏற்கனவே கௌரவ பிரதமர் ரணில் விக்ரமசிங்கே அவர்களது அவதானத்துக்கு கொண்டு வந்ததைப் போல் முப்படைகள், காவல்துறை மற்றும் சிறைச்சாலைகளுக்கென ஆளணிகளை இணைத்துக் கொள்ளும் போது இனவீதாசாரத்தை பேணும் வகையில் அந்த ஏற்பாடுகளை மேற்கொள்ளக்கூடிய தேசிய கொள்கை ஒன்றை வகுக்க வேண்டும் என்றும், அத்துடன் ஒவ்வொரு மாவட்டத்தினதும் சனத்தொகையினதும் இனவீதாசாரத்தினதும் அடிப்படையில் தேவைக்கேற்ப முப்படையினரும் காவல்துறையினரும் பணியில் அமர்த்தப்பட வேண்டும் என்றும், போதிய அளவில் அந்தந்த மாவட்டங்களில் வசிக்கின்ற மக்களது மொழிகளினால் பணிகளை மேற்கொள்ளத்தக்க அதிகாரிகள் நியமிக்கப்பட வேண்டும் என்றும் கேட்டுக் கொள்கின்றேன். ஏனெனில் இவ்வாறான செயல்பாடுகளின் மூலமே நாட்டில் சட்டத்தையும் ஒழுங்கையும் தேசிய பாதுகாப்பையும் இலகுவாக பேண முடியும் என்பதுடன் நாட்டில் தேசிய நல்லிணக்கத்தை பயனுள்ள வகையில் கட்டியெழுப்ப முடியும். தொழில் வாய்ப்பின்மையும் பிரச்சனைகளுக்கு ஓரளவு தீர்வு காண்பதற்கும் சமூக ஒழுக்க விழுமியங்களை பேணுவதற்கும் இது ஒரு வாய்ப்பாக அமையும் என்பதையும் இங்கு நான் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். அதே நேரம் வடக்கு மற்றும் கிழக்கு மாகாணங்களில் யுத்தம் காரணமாக அவயங்களை இழந்து மாற்றுத்திறனாளிகளாக ஆக்கப்பட்டோரின் எண்ணிக்கையும், பெண் தலைமத்துவங்களை கொண்ட குடும்பங்களின் எண்ணிக்கையும் மிகவும் அதிகமாகும். அத்துடன் புனர்வாழ்வு அளிக்கப்பட்ட முன்னாள் போராளிகளும் அதிக அளவில் பொருத்தமான வாழ்வாதாரங்கள் அற்ற நிலையில் மிகவும் கஷ்டமானதொரு வாழ்க்கையை மேற்கொண்டு வருகின்றனர். எனவே இவர்களை இனங்கண்டு இவர்களுக்கான வாழ்வாதாரங்களை முன்னெடுக்கத்தக்க வகையில் போதிய கொள்கை திட்டம் ஒன்று அவசியமாகும். தற்போது நாட்டில் நடைமுறையில் உள்ள பொதுவான நிவாரண திட்டங்களால் மக்களின் பிரச்சனைகளை முழுமையாக தீர்க்க முடியாது என்பதையும் இங்கு நான் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். இவ்வாறான பிரச்சனைகள் எமது மக்களின் வாழ்வாதார பிரச்சனைகள் மாத்திரமன்றி உணர்வு ரீதியான பிரச்சனைகளாகவும் உருவெடுத்துள்ளன. எனவே இதற்கு உடனடியாக ஏற்பாடுகள் தேவை என்பதை இங்கு நான் வலியுறுத்த விரும்புகின்றேன். யுத்தம் முடிவுக்கு வந்த காலம் முதல் வலியுறுத்தி வருகின்ற பல விடயங்களில் ஒரு விடயம், யுத்தம் நடந்த பகுதிகளில் யுத்த வடுக்களாக காணப்படுகின்ற சில பொருட்கள், கட்டிடங்கள் போன்ற அழிவுகள், யுத்த சின்னங்கள் ஆக்கப்பட்டு காட்சிப்படுத்தப்படுகின்ற செயல்பாடுகளை அகற்ற வேண்டியுள்ளது. அப்பகுதிக்குள் செல்கின்ற எமது மக்கள் மத்தியில் கடந்த கால கசப்புணர்வுகளை மீண்டும் மீண்டும் ஞாபகப்படுத்தும் வகையில் இவை காட்சிக்கு வைத்திருப்பதும் உல்லாச பிரியான தலங்களாக அவை மாற்றப்பட்டு வருவதும் காரணமாக எமது நாட்டு மக்களிடையே பல்வேறு உள ரீதியான தாக்கங்களை அவை ஏற்படுத்துகின்றன. குறிப்பாக தமிழ் மக்களிடையே தாம் தோற்கடிக்கப்பட்ட ஒரு மக்கள் சமூகம் என்ற சாழ்வுணர்வுகள் மேற்படி செயல்பாடுகள் காரணமாக ஏற்படுகின்றன. இதனை தவிர்க்க இயலாதுள்ளது. கடந்த கால தமிழ் தலைமைகளின் தவறான வழிமுறைகளே தோற்கடிக்கப்பட்டனவே தவிர தமிழ் மக்கள் தோற்கடிக்கப்படவில்லை என்ற உணர்வுகளை எமது மக்கள் மத்தியில் ஏற்படுத்த வேண்டியுள்ளது. அவ்வாறு ஏற்படுத்தாமல் தேசிய நல்லிணக்கம் குறித்து நாம் கதைத்துக் கொண்டிருப்பதானது சாத்தியமற்ற ஒன்றாகவே நான் கருதுகின்றேன். எனவே இவ்வாறான எமது மக்களின் உணர்வுபூர்வமான விடயங்களில் அதிக அவதானத்தை செலுத்தி தேசிய நல்லிணக்கம் தொடர்பிலான பற்றுதலை எமது மக்கள் மத்தியில் உணர்வுபூர்வமாக கட்டியெழுப்பி அதனூடாக எமது மக்கள் தேசிய பாதுகாப்பினை உறுதிப்படுத்துகின்ற ஒரு ஆரோக்கியமான ஒரு நிலைமையை நாம் தோற்றுவிக்க வேண்டும் என்பதையும் இங்கு நான் வலியுறுத்தி கூற விரும்புகின்றேன். எனவே கடந்த கால கசப்பான சம்பவங்களை எமது மக்களுக்கு மீள நினைவுபடுத்தாத வகையிலும் மீண்டும் அவ்வாறான ஒரு காலகட்டத்திற்குள் மக்களை தள்ளிவிட எண்ணிவிடாத வகையில் அவற்றை அகற்றுவதற்கான ஏற்பாடுகளை மேற்கொள்ளப்பட வேண்டும் என்றும் இவ்வாறான செயல்பாடுகள் மூலமே எம்மால் இந்நாட்டில் இரு இனங்களுக்கு மத்தியிலும் உணர்வுபூர்வமான தேசிய நல்லிணக்கத்தை வலுவுள்ளதாக கட்டியெழுப்ப முடியும் என்பதையும் இங்கு நான் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். தமிழ் மக்கள் தமிழர்களாக வாழ வேண்டும் என்பதற்காக தாம் இலங்கையர் என்ற அடையாளத்தை இழக்கவும் அதே நேரம் இலங்கையர்களாக வாழ வேண்டும் என்பதற்காக தமிழர்கள் என்ற அடையாளத்தை இழக்க விரும்பவில்லை. தமிழ் மக்கள் தமிழர்களாகவும் அதே நேரம் இலங்கையர்களாகவுமே வாழ விரும்புகின்றனர் என்பதை நாம் மீண்டும் மீண்டும் தெரிவிக்க விரும்புகின்றேன். அதே நேரம் எமது இனப்பிரச்சனையை தீர்ப்பதற்கு தொடர்பிலான அரசியல் தீர்வு குறித்து கௌரவ பிரதமர் ரணில் விக்ரமசிங்கே அவர்கள் எடுத்து வருகின்ற முயற்சிகளையும் அது தொடர்பில் காட்டுகின்ற அக்கறையையும் நான் வரவேற்கின்றேன். அதே நேரம் எமது மக்களின் காணிகள் பல இன்னமும் அம்மக்களுக்கு வழங்கப்படாத நிலையே காணப்படுகின்றது. இந்த நாட்டில் தற்போது தேசிய பாதுகாப்பிற்கு பாரிய அச்சுறுத்தல் இல்லாத நிலையில் அத்தேவைகளுக்காக அரச காணிகளை பயன்படுத்திக் கொள்வதில் எவ்வித தவறும் இல்லை. ஆனால் எமது மக்களின் வாழ்விடங்களையும் வளமான விவசாய மற்றும் கடல் தொழில் சார்ந்த நிலங்களையும் விடுவித்து எமது மக்களுக்கு அவை வழங்கப்பட வேண்டும் என்றும் இங்கு நான் கேட்டுக் கொள்ளுகின்றேன். அடுத்தது நீதி அமைச்சு தொடர்பாகவும் சில கருத்துக்களை நான் கூற விரும்புகின்றேன். இன்றைய இந்த நீதி அமைச்சுக்கான வரவு செலவு திட்ட குழுநிலை விவாதத்தில் முக்கியத்துவம் கருதிய ஒரு சில விடயங்களையும் நான் இங்கு கூற விரும்புகின்றேன். அந்த வகையில் ஏற்கனவே இந்த நாட்டில் சுவாதியின் ஆணைக்குழுக்கள் உருவாக்கப்பட்ட போதும் இந்த வரவு செலவு திட்ட இரண்டாம் நிலை வாசிப்பின் போது நான் வலியுறுத்தியமைக்க அமைவாக உயர் நீதிமன்றம் மத்திய மற்றும் மாகாண மேல் நீதிமன்றங்களிலும் மேன்முறையீட்டு நீதிமன்றங்களிலும் தமிழ் பேசும் மக்கள் தொடர்பான வழக்குகள் பல நிலுவையில் இருப்பதன் காரணமாகவும் தமிழ் மொழி பேசுகின்ற மக்களுக்கு இலகுவானது ஒரு ஏற்பாடு என்ற வகையிலும் தமிழ் மொழி மூலமான நீதிபதிகளை நீதிமன்ற அமர்வுகளின் போது அமர்த்த வேண்டும் என்ற விடயத்தை இங்கு நான் மீண்டும் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். இது இனரீதியான கோரிக்கை அல்ல. எமது மக்கள் எதிர்நோக்கும் சிரமங்கள் கருதியே இந்த கோரிக்கையை முன்வைக்கின்றேன் என்பதை அவதானத்தில் கொள்ள வேண்டும் என்பதையும் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். நாட்டில் ஏற்கனவே தோன்றியிருந்த இனங்களுக்கிடையிலான முரண்பாடுகள் தற்போது ஒரு சில சக்திகளால் ஒரு சில தீய சக்திகளால் மீண்டும் முன்னெடுக்கப்படுவதற்கான முயற்சிகள் ஆங்காங்கே தென்படுவதாக தெரிய வருகின்றது. அந்த வகையில் அண்மை காலமாக சகோதர மக்களாகிய சிங்கள மக்களும் முஸ்லீம் மக்களுக்கும் இடையே மோதல் ஒன்றை ஏற்படுத்துகின்ற வகையில் சில செயல்பாடுகள் மேற்கொள்ளப்பட்டு வருவதை அவதானிக்க முடிகின்றது. அவ்வாறே கிழக்கில் சிங்கள மக்களுக்கும் தமிழ் மக்களுக்கும் இடையிலும் மோதல்களை ஏற்படுத்த சில தீய சக்திகள் முனைந்து வருவதாக அறிய முடிகின்றது. இவ்வாறான செயல்பாடுகளை நான் வன்மையாக கண்டிப்பதுடன் இவ்வாறான செயல்பாடுகளை உடனடியாக முடிவுக்கு கொண்டு வரக்கூடிய ஏற்பாடுகள் அவசியமாகும் என்பதையும் வலியுறுத்த விரும்புகின்றேன். இனவாதம் என்பது ஒரு நச்சு விதையாகும். எனவே அது எந்த தரப்பிலிருந்து முன்னெடுக்கப்படுவதாயினும் அதனை இரும்பு கரம் கொண்டே நாம் அடக்க வேண்டும். தவிர நியாயமான கோரிக்கைகள் என வரும்போது அது தொடர்பில் நாம் மனிதாபிமான ரீதியிலான செயல்பாடுகளை முன்னெடுக்க முடியும் என்பதையும் இங்கு நான் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். யாழ்ப்பாணம் குறுநகர் பழைய பூங்கா வீதியில் அமைந்துள்ள 5ஆம் வட்டார பகுதியில் G67 கிராம சேவையாளர் பிரிவில் உள்ள காணியில் 1985 ஆண்டிலிருந்து சுமார் 68 மேற்பட்ட குடும்பங்கள் வாழ்ந்து வருகின்றன. இம்மக்கள் 1991 ஆண்டு முதல் அரச நில வரி பணம் செலுத்தி வருவதாகவும் கூறுகின்றனர். யுத்தம் காரணமாக 1992 ஆண்டு இடம்பெயர்ந்துள்ள இம்மக்கள் மீள 2009 ஆண்டு மீண்டும் அதே காணியில் மீள்குடியேறி தங்களது பாரிய பொருளாதார நெருக்கடிக்கு மத்தியில் தங்களது வசதிக்கு ஏற்ற வகையில் சேதமாகி போயிருந்த இருப்பிடங்களை மீள புனரமைத்து வருகின்றனர். இந்த நிலையில் இந்த காணி நீதியமைச்சுக்குரியது என கூறப்பட்டு அம்மக்களை அங்கிருந்து வெளியேறுமாறு கோரப்பட்டு வருவதாகவும் அம்மக்கள் தெரிவிக்கின்றனர். எனவே இவ்விடயம் தொடர்பில் கௌரவ நீதியமைச்சர் அவர்கள் மனிதாபிமான ரீதியில் அவதானத்தை செலுத்தி அம்மக்கள் தற்போதைய நிலையினை கருத்தில் கொண்டு அந்த காணியை அம்மக்களுக்காக வழங்க உரிய நடவடிக்கை எடுத்து உதவுமாறும் இந்த சந்தர்ப்பத்தில் கேட்டுக் கொள்கின்றேன். நீதிமன்றத்திற்கான தேவைகள் ஏற்படும் பொழுது அதற்கு பொருத்தமான அரச காணியை இனங்காட்ட இயலும் என்பதையும் இங்கு நான் தெரிவித்துக் கொள்ள விரும்புகின்றேன். சட்டம் ஒழுங்கு மற்றும் தெற்கு அபிவிருத்தி அமைச்சு தொடர்பாகவும் என்ற சில கருத்துக்களை இங்கு நான் பதிய விரும்புகின்றேன். சட்டம் ஒழுங்கு மற்றும் தெற்கு அபிவிருத்தி அமைச்சு தொடர்பிலான 2017 ஆண்டுக்கான வரவு செலவு திட்ட குழுநிதி விவாதத்தில் கலந்து கொண்டு சில கருத்துக்களை நான் முன்வைக்க விரும்புகின்றேன். மழை விட்டும் தூற்றல் விலகவில்லை என்பது போல ஆயுதமேந்திய செயல்பாடுகள் முடிவுக்கு கொண்டுவரப்பட்டுள்ள நிலையிலும் ஜால்குடா நாட்டில் தற்போது வாள்வெட்டு வன்முறைகள் தொடர்ந்த வண்ணமே இருக்கின்றன. இதனை முழுமையாக தடுத்து நிறுத்துவதற்கு வரும் சட்டம் ஒழுங்கினால் மாத்திரம் இயலாது என்பதையும் நான் கருதுகின்றேன். ஏனெனில் சுமார் 30 வருடங்களாக பாரியதொரு யுத்த நிலவியுள்ள நிலையில் எமது இளைஞர்களுக்கான சரியான வழிகாட்டல்கள் இல்லாமை காரணமாகவே இவ்வாறான நிலைமைகள் ஏற்பட்டுள்ளன. இதற்காக நாம் அந்த இளைஞர்களையோ போலீசாரையோ மாத்திரம் குறை கூற முடியாது. அதற்கு அரசியல்வாதிகள் என்ற வகையில் நாங்களும் மத அமைப்புகள் சமூக கலாச்சார அமைப்புகள் போன்ற பொது அமைப்புகளும் பொறுப்பேற்க வேண்டும். அதாவது வருமனவே சட்டம் ஒழுங்கால் மாத்திரம் இதனை நிறுத்திவிட முடியாது. இளைஞர்களை இவ்வாறான செயல்பாடுகளின்பால் தள்ளிவிடாத வகையிலான விழிப்புணர்வுகளை நாம் அவர்களுக்கு வழங்க வேண்டும். அந்த வகையில் காவல்துறையினரும் இதனை அவதானத்தில் எடுத்து கொள்வார்கள் என நான் எதிர்பார்க்கின்றேன். அதே நேரம் காவல்துறையினர் இவ்வாறான செயல்பாடுகளை நிறுத்த மேற்கொள்ளுகின்ற நடவடிக்கைகள் மிக அவதானமாக கவனமாக மேற்கொள்ளப்பட வேண்டிய அணுகுமுறைகளாக இருப்பது அவசியமாகும். ஏற்கனவே அரசியல் உரிமைகளுக்காக ஜனநாயக முறையிலான போராட்டங்கள் அங்கு மேற்கொள்ளப்பட்ட காலகட்டத்தில் அதனை ஒடுக்குவதாக கூறி வன்முறைகளை பிரயோகித்ததன் பயனாக முள்ளிவாய்க்கால் வரை எங்களை இட்டு செல்ல வழிகோலியது என்பது எங்களுக்கு முன்பிருக்கின்ற அனுபவ பாடமாகும் என்பதையும் நாம் கருத்தில் கொண்டே செயல்பாடுகளை முன்னெடுக்க வேண்டும் என்பதை நான் இங்கு அவதானத்துக்கு கொண்டு வர விரும்புகின்றேன். சமகால இளைஞர்களே, அடுத்து வரும் நமது சந்ததியினருக்கான தீர்க்கமான எதிர்காலத்தை படைக்க முடிந்தவர்கள். எமது இளைஞர்களுக்கு விழிப்புணர்வு இருந்தால் மட்டும் போதாது. கடந்த கால அனுபவங்களை படிப்பினைகளாக கொண்டு மட்டுமே எமது இளைஞர்களை விழிப்புணர்வு கொண்டு எழ வேண்டும். எமது இளைஞர்கள் எடுப்பார் கைப்பிள்ளைகள் அல்ல, அவர்கள் தமிழ் அரசியல் தலைமைகளுக்கு அறிவூட்டும் ஆற்றலை கொண்டிருக்க வேண்டும். மாறாக தமிழ் பேசும் இளைஞர்கள் அச்சமற்ற வன்முறைகளுக்கு தூபப்படுவோரின் பின்னால் செல்லும் நிலைமைகளுக்கு இந்த அரசாங்கம் வழிவகுக்க கூடாது என்பதே எமது விருப்பமாகும். ஆகவே உண்மையாகவே அரசியல் உரிமைகள் குறித்து இலட்சிய கனவுகளோடு வாழும் எமது இளைஞர்களின் கனவுகள் விரைவாக நிறைவேற்றப்பட வேண்டும். இதேவேளை தகமை உள்ளவர்களுக்கு அரசு வேலை வாய்ப்பும், அந்த தகமை இல்லாதவருக்கு தொழில்துறைகளை நிறுவி அதன் மூலம் வேலை வாய்ப்பும் வழங்கப்பட வேண்டும். இதன் மூலம் எமது இளைஞர்களை நாம் சரியான திசை வழி நோக்கி கொண்டு வர முடியும். அத்துடன் பொதுமக்கள் தங்களது உணர்வுகளை வெளிப்படுத்துவதற்காக மேற்கொள்ளப்படுகின்ற ஊர்வலங்கள், போராட்டங்கள் போன்றவற்றை கட்டுப்படுத்த போலீசார் மேற்கொள்ளுகின்ற நடவடிக்கைகள் அம்மக்கள் நாட்டின் சட்டத்தையும் ஒழுங்கையும் மீறாத வகையில் பாதுகாத்துக் கொள்வதற்காக அமைய வேண்டுமே தவிர, அம்மக்களது உணர்வுகளை புரிந்து கொள்கின்ற மதிக்கின்ற செயல்பாடுகளையும் அவை அமைய வேண்டும் என இந்த சந்தர்ப்பத்தில் வலியுறுத்தி கூற விரும்புகின்றேன். 1990, 1991, 1992, 1993 போன்ற காலகட்டங்களில் தொடரணி என்ற ரீதியில் போலீஸ் சேவையில் இணைத்துக் கொள்ளப்பட்ட சுமார் 4000க்கு மேற்பட்டோர் அக்காலகட்டம் முதல் யுத்தம் முடிவுக்கு வரும் வரையில் யுத்தம் நிலவிய பகுதிகளிலே கடமைகளில் ஈடுபட்டுள்ளனர். எனினும் இவர்கள் இன்னமும் பதவி உயர்வுகள் எதுவுமின்றி கான்ஸ்டபிள்களாகவே தொடர்ந்தும் சுமார் 25 வருடங்களுக்கு மேலாக பணியாற்றி வருவதாக தெரிய வருகின்றது. அதே நேரம் இவர்களில் பலர் யுத்த காலகட்டங்களில் பலத்த காயங்களுக்கு உள்ளான நிலையிலும், மாற்றுத்திறனாளிகளாக ஆக்கப்பட்ட நிலையிலும் அவர்களுக்கு ஒரு தொகை நஷ்டஈடு வழங்கப்பட்டன. எனினும் வேறு எவ்வித சலுகைகளும் வழங்கப்படவில்லை என்றும் தெரிய வருகின்றது. தற்போதுள்ள நடைமுறைக்கிணங்க மேற்படி போலீஸ் உத்தியோகத்தர்களுக்கு பின்னர், அதாவது 2000 ஆண்டுகளிலிருந்து போலீஸ் சேவைகளில் இணைத்துக் கொள்ளப்பட்டவருக்கே 15 வருட சேவை காலத்தினை கருத்திற்கொண்டு பதவி உயர்வுகள் உட்பட இதர சலுகைகளும் வழங்கப்படுவதாகவும் தெரிய வருகிறது. எனவே இவ்விடயம் தொடர்பில் அவதானம் செலுத்தப்பட்டு மேற்படி போலீசாருக்கு உரிய பதவி உயர்வுகளை வழங்குவதற்கு ஏற்ற கொள்கை திட்டம் ஒன்றினையும் வகுக்க வேண்டும் என்பதையும் கேட்டுக் கொள்கின்றேன். அதே நேரம் யாழ்ப்பாணம் கோட்டையின் புனரமைப்பு பணிகள் தொடர்பில் நான் ஏற்கனவே கௌரவ பிரதமர் அவர்களின் அவதானத்துக்கு கொண்டு வந்த போது கௌரவ அமைச்சர் சாகர ரத்நாயக்கா அவர்களின் தலைமையில் காளிக்கோட்டை புனரமைப்பு தொடர்பில் ஒரு அறக்கட்டளை அமைக்கப்பட்டுள்ளதாகவும், அதனுடன் இணைந்து ஜால்கோட்டை புனரமைப்பு பணிகளை மேற்கொள்ள புரியும் என்பதையும் பிரதமர் அவர்கள் தெரிவித்தார்கள். அதனையும் இந்த சந்தர்ப்பத்தில் இங்கு நினைவுபடுத்த விரும்புகின்றேன். கடந்த கால யுத்தம் காரணமாக உயிரிழந்த எமது மக்களை நினைவு கூறத்தக்க வகையில், மரியாதை செலுத்துகின்ற வகையிலும் ஒரு பொது நினைவு தினத்தை பிரகடனப்படுத்துமாறும், உயிரிழந்த உறவுகளுக்கு சமய ரீதியிலான அனுஷ்டானங்களை மேற்கொள்வதற்கு ஏதுவாக ஒரு பொது நினைவு தூபியை அமைக்க நடவடிக்கை எடுக்குமாறும் மீண்டும் மீண்டும் இந்த சபையில் இந்த கிடைக்கின்ற சந்தர்ப்பங்களில் வலியுறுத்தி வந்திருக்கின்றேன். இவ்வாறான ஏற்பாடுகளை நாம் மேற்கொள்ளுகின்ற பொழுது அனாவசியமான பல்வேறு சர்ச்சைகள் மக்கள் மத்தியில் தோற்றுவிக்கப்படுவதையும், பல்வேறு சந்தர்ப்பங்களில் அவை இனவாத ரீதியாக முன்னெடுக்கப்படுவதையும் தவிர்த்துக் கொள்ள முடியும் என்றே நான் கருதுகின்றேன். குறிப்பாக ஒவ்வொரு வருடமும் கார்த்திகை மாதம் ஆரம்பமான உடனேயே ஒரு விடயம் நமது நாட்டில் பாரியதொரு பிரச்சனையாக உருவாக்கப்பட்டு வருகின்றது. அதாவது மாவீரர்கள் தின கொண்டாட்டத்திற்கு புலிகள் தயாரென ஒரு பிரச்சாரம் தென்பகுதியில் முன்னெடுக்கப்பட்டு வருகின்ற அதே நேரம் உயிரிழந்த உறவுகளுக்கு அஞ்சலி செலுத்தக்கூட எமக்கு உரிமை இல்லை என்ற நிலைப்பாடு எமது மக்களிடத்தை ஏற்படுத்தப்படுகின்றது. இந்த நிலைப்பாடானது இந்த அரசாங்கம் தொடர்பிலான எமது மக்களின் நம்பிக்கையை சிதைத்து வருவதாக தென்படுகின்றது. இதே தேசிய நல்லிணக்கம் பற்றிய சிந்தனைகளை புறந்தள்ளும் வகையிலே இந்த மக்கள் மத்தியில் ஏற்படுகின்றது. எனவே நான் ஏற்கனவே வலியுறுத்தியுள்ளமைக்கு அமைவாக யுத்தத்தால் உயிரிழந்த அனைத்து மக்களையும் நினைவு கூறத்தக்க வகையில் ஒரு பொதுவான நினைவு தினத்தையும் மத அனுஷ்டானங்களை மேற்கொள்வதற்கு ஒரு பொது நினைவு தூபியையும் அமைக்க நடவடிக்கை எடுக்க வேண்டும் என கேட்டுக்கொண்டு இந்த சந்தர்ப்பத்தை கொடுத்த இந்த சபைகளுக்கு தலைமை தாங்குகின்ற தலைவர் அவர்களுக்கும் கூறிக்கொண்டு நன்றி கூறுகின்றேன்.
தேங்க்யூ. மீனாட்ட காரு காஞ்சன பிரேமரத்ன மந்திரித்துமா காஞ்சன விஜயசேகர் காஞ்சன விஜயசேகர
ஸ்துதி கரு சபாபத்துமணி அத்தவசே கார்கசபா அவஸ்தாவேதி விசேஷம் அதிகரண அமாத்தியான் சேத் இவ்வகைம நீத்திய ஹா சாமிய ஹா தக்ஷிண சங்வர்தன அமாத்தியான்ச பிலிபந்தவ இவ்வகைம் மே அயவய யோஜனாவலிய பிலிபந்தவாத் கதாகரன் அவஸ்தாவ கரகானோம் விசேஷம் மே அமாத்தியான்ச தெக்க நியோஜனேகரண கரு அமாத்தியமான திப்பலம மைதா ஹொந்தின் தன்ன அந்துருன பௌத்கலிகவ தன்ன அந்துருன அமாத்தியவரு தெதனே குணாத் மே அமாத்தியான்ச விஷே இவகை நியோஜமத்துமா அதிகர நியோஜமத்துமா மே அமாத்தியான்ச தெக்க துளிங் பசுகி அவருது தெக்க துல விசேஷம் எக்ஸாத் ஜாதிக பக்ச ரஜய பலேட பத்துவென்ன நத்தம் மைத்ரிபால சிறிசேன மெத்துமா பலேட பத்துவென்ன லபாதீபு பொருந்து வலிங் கொப்பமன பொருந்து பிரமாணா கிட்டுனோது கீனிக பிலிபந்தவ அப்பிட்டு விவேச்சன தீனம் விசேஷம் மம நியோஜனே கரண மாத்திர டிஸ்ட்ரிக்கே கத்தம அப்பே கரு அமத்துமத் ஏ டிஸ்ட்ரிக்கே நியோஜனே கரண அமாத்துவரே கட்டியட்ட தக்ஷிண சங்வர்தன பிரதேச பார கட்டியுத்து அமத்துவரே கட்டியட பத்துவிம துல அப்பிட்டு விஸ்வாசியாக திபுனா மஹிந்த ராஜபக்ச ஜனாதிபத்துமாகே ரஜே துளிங் ஆரம்ப கரப்பு வியாபிருதி விசேஷம் மாத்திர டிஸ்ட்ரிக்ட் ஆவரணே வன வியாபிருதி அவசான் கரான் எம் கிசி கட்டியுத்தாக் சூதானமாக் நெத்தம் முதல் வெங்கிரிமாக் கிரியாமார்கியாக் எதுமா விசிங் கிரியாத்மக் கருண் லபாய் கீரா தவை கனகாட்டுனோ கரு சபாபத்துமணி விசேஷம் மாத்திர டிஸ்ட்ரிக்டே தெதாஸ் தாஹத்தர் அவருத்தி ஆரம்ப கரப்பு வியாபிருதி தெதாஸ் பஹலவ அவருத்தி அவசான் வென்ன நியமித்தல் அதிபுணு வியாபிருதி பவா அது தவசை அவசான் கரகன்னு பரி தத்துவட்ட அது பத்துல தீரும் விசேஷம் கொட்டவில பிரதேச கத்தம தேட்ட கிருல வெடசடஹன தேட்ட கிருல வெடசடஹன கரு சபாபத்துனி அவசான் வென்ன திபுனே தெதாஸ் பஹலவே பிப்ரவரி மாசே தமை கட்டுது சியால் அவசான் நியமித்தல திபுனே மே கொட்டவில பிரதேச கத்தம கொட்டவில பிரதேச தமை யோஜனா கரே மாத்திர டிஸ்ட்ரிக்டே தேவனி நகரே ஹட்டிட மாத்திர டிஸ்ட்ரிக்டே மாத்திர நகரத்தின ததபதே இவத்தில ஏ நகரையும் கொட்ட கேத்தில வலிகம ஆசனே கொட்டவில கேந்திர கருகின தமை பிரதான ரோஹல உசாவி சங்கீர்ணே பந்தனாகாரே எவகிம கிரீடா சங்கீர்ணே மெவெனி வியாபிருதி கணனாவா குனுவின் முதல் வெங்கல்ல ஆரம்ப கரல தெதாஸ் பஹலவே அவருத்தே அவசான் கரான் நியமித்தல திபுனே சாம வியாபிருதியாக மனைவே தெதாஸ் பஹலவே அவசான் கரான் அடுமத்தரமே சீட்ட ஹத்தாவக் அவசான் கரான் நியமித்தல திபுனே தெதாஸ் பஹலவே அவருத்தே ஏ வகையம் தான் மம நியோஜனைக்கான தெவினூர் ஆசனே மஹிந்த ராஜபக்ச வித்யாலய அவட்ட மஹிந்த ராஜபக்ச வித்யாலய கேந்திர கரகனிமி எம வித்யாலய குடநகிலி ஏ வகையம எம வித்யாலய கிரீடாங்கனே எம வித்யாலய சிரவணாகாரு ஏ வகையம தெவினூர் ராஜமஹா விஹாரே சங்காவாசே மெமனி வியாபிருதி கணனாவாக் அதுலத்தில் அதிபுனா மாத்திர டிஸ்ட்ரிக்டே சங்வர்தன் கட்டிக்கு ஹட்டியிட்டு நம்ம தம்பி கரகாட்டுனோ அதவன வீட்டாத் கரு அமத்துமாக அவதான் எமுக்கரணும் மே வியாபிருதி வல அதவன விட்டு சமஹர் வியாபிருதி என் நவதிச்சு தனி ஆரம்ப கரண்டத பரிவேலா தீனும் සමහර ව්‍යාපෘතිවල ප්‍රගතිය අද ඉතාමත්ම සුළු මට්ටමින් පවත්වාගෙන යන අවසන් කරන ව්‍යාපෘති ගත්තම මට මතක විදිහට එක ව්‍යාපෘතිය අවසන් කළා තිබුණේ ක්‍රීඩාගාරය හා ක්‍රීඩාංගණය පමණයි නමුත් ඒ කටයුතු සියල්ල 2015 ජනවාරි මාසේ 8 වෙනිදාට පෙර අවසන් වෙලා තිබුණු ව්‍යාපෘති එනිසා දක්ෂිණ සංවර්ධන ප්‍රදේශ භාර අමාත්‍යවරයා හැටියට ඒ වගේම මාතර දිස්ත්‍රික්කයේ නියෝජනය කරන අමාත්‍යවරයෙක් හැටියට මම හිතනවා ඔබතුමා මේ අයවැය තුලින්වත් ඔබතුමාගේ අමාත්‍යංශයට මම දැක්ක මිලියන 1000ක මුදලක් වෙන් කරලා තියෙනවා ඒ මිලියන 1000 මුදලින් අඩුම තරමේ ආරම්භ කරපු ව්‍යාපෘති අතරමැග නැවතිලා තියෙන ව්‍යාපෘති වලට ප්‍රමුඛතාවය ලබා දෙයි කියලා අපි විශ්වාස කරනවා ඒ වගේම තමයි කනගාටුවක් තියෙනවා මේ අයවැය ලේඛනයේ පිටු 120ක පමණ ලේඛනයේ දක්ෂිණ ප්‍රදේශය ගැන ගරු ඇමතුමනි සඳහන් වෙන්නේ වචන කීපයක් පමණයි පහුගිය කාලේ මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමාගේ රජයේ නියෝජනය කරපු මහජන නියෝජිතෙක් විදියට පළාත් සභා මන්ත්‍රීවරයෙක් හැටියට අපි මාතර දිස්ත්‍රික්කයේ විශාල සංවර්ධනයට මුදලක් ගෙනාවා අපි හම්බන්තොට දිස්ත්‍රික්කයේ ගාල්ල දිස්ත්‍රික්කයේ සමාන්තරව සංවර්ධනය වුණු දිස්ත්‍රික්ක බවටපත් වුණා හම්බන්තොට දිස්ත්‍රික්කයේ පමණක් නෙමෙයි අද බොහෝ දෙනෙක් චෝදනා කරනවා සියලු දේ හම්බන්තොට දිස්ත්‍රික්කයට ගෙනිච්ච කියලා හම්බන්තොට වරායට හම්බන්තොට ගුවන්තොට වලට කියලා නමුත් මම නියෝජනය කරන දෙවිනෝ රාසනේ වරායන් දෙකක් නිල්වැල්ල වරාය මිලියන 350ක මුදලකින් ඒ වගේම සුදුවැල්ල කෝට්ටකොඩ වරාය මිලියන 450ක මුදලකින් අවසන් කරන්න අපිට හැකියාව ලැබුණ අවුරුදු 3කදී ඒ මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා දකුණට මාතර දිස්ත්‍රික්කයට ලබා දීපු මුදල තුලදී ගන්දර වරායේ ආරම්භ කරන් 2014 අයවැයේදී අපිට මතකයි මිලියන 1200ක මුදලක් වෙන් කරා නමුත් මෙවර අයවැයෙන් ගන්දර වරාය ආරම්භ කරන්න වෙන් කළා තියෙන්නේ මිලියන 100ක මුදලක් ගරු සභාපතිතුනි මම දන්නේ වරායක් ආරම්භ කරන්න මිලියන 100ක මුදලකින් කරන්නේ කොහොමද කියලා ගන්දර වරාය වෙනුවෙන් වෙන් කළ තිබුණු මුදලු ඇස්තමෙන්තු කරලා තිබුණු මුදල තමයි මිලියන 1200ක් 1200 මිලියන 100ක් වෙන් කරනවා 2014 වර්ෂයේ වෙනුවෙන් මේ රජයෙන් වරාය ආරම්භ කරන්න කියලා. ඒ නිසා අපි කනගාටු වෙනවා දකුණ නියෝජනය කරන මන්ත්‍රීවරයෙක් විදියට දක්ෂිණ ප්‍රදේශයේ පිළිබඳව මේ අයවැය වාර්තාවේ වචන කීපයක් පමණයි සඳහන් වෙලා තියෙන්නේ. නිශ්චිත වශයෙන් සඳහන් කරලා නැහැ මොන මොන ව්‍යාපෘති වෙනුවෙන්ද දක්ෂිණ ප්‍රදේශයේ ඒ කටයුතු වෙන් එන්නේ කියලා. මම මීට වැඩි කාලයක් ගන්න දක්ෂිණ ප්‍රදේශ භාර අමාත්‍යංශ පිළිබඳව කතා කරන අපේ චානක මන්තුමත් නිරෝෂන් මන්තුමත් ඒ පිළිබඳව කතා කරන්න තියෙන නිසා විශේෂයෙන්ම අධිකරණ අමාත්‍යංශයත් නීති හා සාමයේ අමාත්‍යංශය පිළිබඳව අද මේ රටේ විශාල කතාබහක් ඇති වෙන විෂයන් දෙකක් විශේෂයෙන්ම දිගින් දිගටම ඔබතුමන්ලගේ ආණ්ඩුව දිගින් දිගටම පවස දෙන තමයි අධිකරණයේ ස්වාධීනභාවය හා පොලිස් දෙපාර්තමේන්තුවේ තියෙන ස්වාධීනභාවය නමුත් අද අපිට ගැටලුවක් තියෙනවා මේ ස්වාධීන ආයතන දෙකක් නම් පහුගිය අවුරුදු දෙකේ සිදුවෙච්ච සිදුවීම් දිහා බලද්දී අපිට සාධාරණ ගැටලුවක් තියෙනවා විවේචනයක් තියෙනවා මේ ආයතන දෙක ස්වාධීනව ක්‍රියාත්මක වෙනවද කියන එක පිළිබඳව අපිට විවේචනයක් තියෙනවා විශේෂයෙන්ම ගරු සභාපතිතුමනි පහුගිය අවුරුදු දෙකේ අපි දැක්කා මේ රජයේ බලයට පත් වෙලා විශේෂයෙන්ම මෙගා ඩීල් බස් ගැන සඳහන් කරා මේ රජයේ බලයට පත් උනේ යහපාලන ඇති කරන්න දූෂණය නාස්තිය නවත්වන්න නැත්නම් වංචාකාරයන් අත්අඩංගුවට ගන්න කියන තේමා පාඩයක් ඇත්ත. නමුත් මේ තේමා පාඩය යටතේ පත් වෙච්ච ආණ්ඩුව අද අවුරුදු දෙකක් ගිහිල්ලා අපි කල්පනා කරලා බලද්දි චෝදනා එල්ල වෙච්ච විශාල පිරිසක් ඉන්නේද්දි අද ඒකාබද්ධ විපක්ෂයේ නියෝජනය කරන පිරිස පමණමයි අද අධිකරණයේ ඉදිරියට ගෙන යන කටයුතු කළ තියෙන්නේ. ඒ අධිකරණයේ ඉදිරියට ගෙන යන කටයුතු කිරීමේදී කටයුතු කරපු ආකාරය පිළිබඳව අපිට සාධාරණ විවේචනයක් තියෙනවා. අධිකරණය ගැන විවේචනයක් කරනව නෙවෙයි නමුත් අධිකරණයට කරුණු ඉදිරිපත් කරද්දී අපිට සාධාරණ ගැටලුවක් තියෙනවා පොලිස් දෙපාර්තමේන්තුවේ අර නීතිය නමන පොලිස්පතිවරයා නීතිය නමලද ඒකාබද්ධ විපක්ෂයේ ඉන්න මන්ත්‍රීවරු අධිකරණයට ගෙනියන්න කියලා අධිකරණයට කරුණු වාර්තා කරන ආකාරයට තමයි අධිකරණයේ ඉන්න විනිශ්චයකාරවරුන්ට ඒ අවශ්‍ය තීන්දුව දෙන්න වෙන්නේ නිසා නමුත් ඒ තීන්දුව දෙන්න ඔවුන් එතනට ගෙන යද්දී අපිට සාධාරණ සැකයක් තියෙනවා පොලිස් දෙපාර්තමේන්තුව නැත්නම් FCID එක නැත්නම් අල්ලස්ව දූෂණ කොමිසම නැත්නම් ජනාධිපති කොමිසම් සභා මෙවැනි CID එක වැනි ආයතන ස්වාධීනව ක්‍රියාත්මක වෙනවද කියන එක ඔබතුමාන්ලගේ අවධානයට යොමු කරනවා ගරු ඇමතුමනි අපි ඒකාබද්ධ විපක්ෂයේ හැටියට අපි පැමිණිලි ගණනාවක් ඉදිරිපත් කරලා තියෙනවා අපි මේ රජයේ ඉන්න ප්‍රධාන අමාත්‍යවරු ගණනාවකට මේ වෙනිට පැමිණිලි ගණනාවක් ඉදිරිපත් කරලා තියෙනවා අල්ලස්ව දූෂණ කොමිසමට CID එකට මේ ආයතනට අපි ඉදිරිපත් කරලා තියෙනවා අද වෙනකන් අපි කනගාටුයි කියන්නේ එක ආයතනයකින්වත් අඩුම තරම එක පැමිණිල්ලක් වෙනුවෙන් ප්‍රකාශයක් සටහන් කරගන්න ඒ අමාත්‍යවරුන් ගෙන්නන්න අදා පොහොසත් වෙලා තියෙනවා. පහුගිය 2014 ආණ්ඩුවේ අපේ රජයේ හිටපු මහින්ද රාජපක්ෂ රජයේ ඉඳලා චෝදනා ලක් වෙච්ච පිරිස ආණ්ඩු පක්ෂයට ගිහිල්ලා ඇමතිකම් ගනිද්දී ඔවුන්ගේ චෝදනාව ටිකෙන් ටික ඈත් වෙලා තියෙනවා. නමුත් ඒකාබද්ධ විපක්ෂ නම් ඉන්නේ ආණ්ඩු විරෝධී ක්‍රියාවලිය නම් යන්නේ ඔවුන්ව දඩයම් කරන ක්‍රමය වේගවත් කරලා තියෙනවා. ද අපි දැක්කා පහුගිය කාලේ ගරු සභාපතිතුමනි මහින්දානන්ද අලුත්ගමගේ ඇමතිතුමා කැරම් බෝඩ් සිද්ධියකට අත්අඩංගුවට ගත්තා. කැරම් බෝඩ් සිද්ධියකට අත්අඩංගුවට ගන්න කරුණු ඉදිරිපත් කරා. විමල් වීරවංශ ඇමතිතුමා නිවාස ලබා දුන්නයි කියලා නිවාස ලබා දුන්න පිරිසට නිවාස ලබා දුන්නයි කියලා එතුමා අත්අඩංගුවට ගන්න සූදානම් කරා. ජොන්සන් ප්‍රනාන්දු ඇමතිතුමා නියගේ වේලාවේදී සහල් ලබා දුන්නට ඒ සතස ආයතනයෙන් බඩු ලබා දුන්නට අත්අඩංගුවට අරගෙන බන්ධනාගාර ගත කරා. මේ ඒකාබද්ධ විපක්ෂයේ නියෝජනය කරන මන්ත්‍රීතුමන්ලා ඔවුන්ගේ අමාත්‍යංශවල කාර්යභාරය කරද්දී ඔවුන්ගේ අමාත්‍යංශයේ කාර්යභාරය කිරීම වෙනුවෙන් ඔවුන් අත්අඩංගුවට ගත්තා. දැන් බැඳුම් කර වංචාව තියෙනවා. බැඳුම් කර වංචාවේ ඒ අමාත්‍යංශයේ භාරව ඉන්න අමාත්‍යවරයා හැටියට ඉන්නේ අගමැතිතුමා. දැන් මහින්දානන්ද අලුත්ගමගේ ඇමතිතුමාට රඩු දාන්න පුළුවන් නම් කැරම් බෝඩ් සිද්ධියට ජොන්සන් ප්‍රනාන්දු ඇමතිතුමා අත්අඩංගුවට ගන්න පුළුවන් නම් සතසේ භාණ්ඩ ලබා ගැනීම වෙනුවට අගමැතිතුමත් වග කිය යුතුයි. බැඳුම් කර වංචාවට කියන එක අපි තරයේ මතක් කර සිටිනවා. එනිසා අපි ඔබතුමන්ලගේ ඉල්ලීමක් කරනවා. නීතිය ක්‍රියාත්මක කරනවා නම් යහපාලනය කියන එක ඔබතුමන්ලගේ තේමාව නම් ඒක යථාර්ථයක් බවට පත් වෙන නම් එය සිදු වෙන්න ඕන පොලිස් දෙපාර්තමේන්තුව FCID ආයතනය අල්ලස් දූෂණ කොමිසම මේ සියලු ආයතන ස්වාධීනව කටයුතු කරන සිදු වෙන්න ඕන. දැන් අද FCID එක පිළිබඳව අපිට විවේචන තියෙනවා. FCID ආයතනය පිහිටලා තියෙන ආකාරය පිළිබඳව පොලිස් ආඥා පනතේ 55 වෙනි වගන්තියේ පොලිස් ප්‍රතිවරයාට පුළුවන් කමක් නැහැ එවැනි අලුතෙන් ආයතනයක් පිහිටවන්න. ඒ ආයතනය පිහිටවන්න වගකීම තියෙන්නේ ජනාධිපතිතුමාට. කැබිනට් මණ්ඩලයට පුළුවන් කමක් නැහැ එවැනි ආයතනයක් පිහිටවන්න. ඒ ආයතන තුල ලබා ගන්න පැමිණිලි. පැමිණිලි නැකතනද අද අගමැතිතුමා කිව්වා මේ ප්‍රශ්නේ මතුවෙද්දී අගමැතිතුමා ප්‍රකාශ කර හිටියා. අගමැතිතුමා ප්‍රකාශ කර සිටියා කැබිනට් අනිකමුට අහෝසි කරන්න පුළුවන් කියලා වුණා. එතුමා පිළිගත්ත මෙතෙක්කල් කැබිනට් අනුකමිටුවක් තිබුණා කියලා. ඒ පැමිණිලි යන්නේ එතුමාගේ ප්‍රධානත්වයෙන් තියෙන අනුකමිටුවකට. අනුකමිටුවෙන් තමයි තෝරලා පැමිණිලිට ගවන්නේ FCID ආයතනය. දැන් මේ රජයේ ඉන්න ඇමතිවරයෙක්ට විරුද්ධව පැමිණිල්ලක් ආවොත් එහෙම ඒ පැමිණිල්ල ඕනම් පැත්තකින් තියන්නත් පුළුවන්. ඒක තමයි සිදුවෙච්ච ක්‍රියාදාමය. නැත්තම් මේ ඒකාබද්ධ විපක්ෂයේ ඉන්න පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙක් ඉන්නවනම් ප්‍රාදේශ සභා මන්ත්‍රීවරයෙක් ඉන්නවනම් කවුරුරි ඉන්නවනම් ආණ්ඩු විරෝධී කෙනෙක් නිර්ණාමික පැමිණිල්ලක් ආවත් ඒ පැමිණිල්ල විභාග කරන්න පහුගිය අවුරුදු දෙකක අපි දුකර තියෙනවා. අපේ මාතර දිස්ත්‍රික්කයේ ප්‍රාදේශ සභා මන්ත්‍රීරු ගණනාවක් උනේ නිර්ණාමික පැමිණිලි විභාග කරලා තියෙනවා FCID ආයතනය. එනිසා අපි ඔබතුමාලා මතක් කරන්නේ විශේෂයෙන්ම අධිකරණ ඇමතිතුමාට අපි විශාල ගෞරවයක් තියෙනවා. අපි විශ්වාස කරනවා ඔබතුමා අධිකරණයේ ස්වාධීනව කටයුතු කරගෙන යන්න ඒ කොතරම් උත්සාහ කරත් පොලිසිය විසින් කරුණු වාර්තා කරන ආකාරයට තමයි අධිකරණයේ විනිශ්චයකාරතුමන්ලට ඒ තීන්දුව ගන්න වෙන්නේ. අප ලබා දෙනවද නැද්ද කියන තීන්දුව ගන්න වෙන. රාජ්‍ය දේපල පනත යටතේ හැම දෙයක්ම ඇතුළත් කරා ඒ අප දෙනවද නැද්ද කියන තීන්දුව ගන්න වෙන්නේ ඒ නීත් අධිකරණ විනිශ්චයකාරතුමාට ඒ ලබා දෙන කරුණුඩ. ඒ නිසා අපි දන්නවා පරීක්ෂණයක් තියනවනම් චෝදනාවක් තියනවනම් ඒකාබද්ධ විපක්ෂේ කාට හරි මන්ත්‍රීවරයෙක්ට අපිට කිසි ගැටලුවක් නැහැ නිසි ආකාරයේදී පරීක්ෂණය කරලා ඒ ක්‍රමවේදය අනුගමනය කරනවා. නමුත් අපි පහුගිය කාලේ දැක්කේ පරීක්ෂණය පවත්වන්න ඉස්සෙල්ලා අත්අඩංගුවට ගන්නවා. අත්අඩංගුවට අරගෙන බන්ධනාගාරගත කරනවා. පරීක්ෂණය කරගෙන යනවා. නමුත් එක්සත් ජාතික පක්ෂේ හරි ජාතික ආණ්ඩුවේ හරි ඉන්න ඇමතිවරයෙක්ට චෝදනාවක් තියනවනම් රවි කරුණානායක ඇමතිතුමාට විරුද්ධව පැමිණිලි හතක් අපි බාර දුන්නා. අල්ලස් සෝදූෂණ කොමිසමට රාජිත සෙනරත් ඇමතිතුමාට විරුද්ධව පැමිණිලි ගණනාවක් තියනවා. මම පෞද්ගලිකව කියලා පැමිණිල්ලක් බාර දුන්නා. රාජිත සෙනරත් ඇමතිතුමාට විරුද්ධව මෝදර වරාය බදු දීම සම්බන්ධයෙන් ඒ පැමිණිල්ලට අද දවස් වෙනකම් ප්‍රකාශයක් ලබාගෙන නැහැ. නාමල් රාජපක්ෂ මන්තුමාට එක වතාවක් එන්න කියලා අල්ලස් දූෂණ කොමිසම යන්න බැරුණා කියලා එදා දවසට පස්සේ දවසේ ශ්‍රේෂ්ඨාධිකරණය ගිහිල්ලා එතුමාට විරුද්ධව අපහාස නඩුවක් ශ්‍රේෂ්ඨාධික අල්ලස් කොමිසමට අපහාස කරයි කියලා නඩුවක් දැම්මා. 13 වතාවක් අල්ලස් කොමිසම ඉදිරියේ පෙනී නොසිටපු රාජිත් සෙනරත් මහත්තයාට විරුද්ධව ඇමතිතුමාට විරුද්ධව අද ඒ නීතිය ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. එනිසා ඔබතුමන්ලා මේ කියන යහපාලනය
තව විනාඩියක් තිබෙනවා.
ඔබතුමන්ලා මේ කියන යහපාලනය කොයිතරම් දුරට ක්‍රියාත්මක වෙනවද කියන ගැටලුව තියෙනවා. ඒ වගේම මම අවසන් කරනවා විශේෂයෙන්ම නැවත වරක් දක්ෂිණ ප්‍රදේශ භාර අමාත්‍යවරයාට අපි ඉල්ලීමක් කරනවා ආරම්භ කළ තියෙන ව්‍යාපෘති මහින්ද රාජපක්ෂ නම තිබුණාට ඒ පරිගැනීම කරන්න එපා මහින්ද රාජපක්ෂ විද්‍යාලයේ ළමයින්ගේ මහින්ද රාජපක්ෂ නම තිබුණාට ආරම්භ කරපු ව්‍යාපෘති වුණාට ඒ පරිගැනීම කරන්න එපා මාතර දිස්ත්‍රික්කයේ ජනතාවගේ එනිසා ව්‍යාපෘති කඩිනමින් අවසන් කරන්න කියන ඉල්ලීම කරනවා ඒ වගේම අවසාන වශයෙන් මහා බැංකු වංචාව මහා බැංකු වංචාවෙන් අගමැතිවරයාට ගැළවෙන්න කොහොමටත් ආකාරයක් නැහැ එතුමා විශේෂ බාර ඇමතිවරයා ඒ විශේෂ බාර ඇමතිවරයාට පුළුවන්කම තියෙනවා සාධාරණ පරීක්ෂණයක් කරන්නම් යහ පාලනය ක්‍රියාත්මක වෙනවා කියලා පෙන්වනවා නම් අඩුම තරමේ ඇමතිකමෙන් ඉල්ලා අස්සලා ඒ කටයුත්තට අවශ්‍ය නිසි ආකාරයේ සහයෝගය ලබා දෙන්න පුළුවන්කම තියෙනවා නීතිපතිවරයාට ෆයිල් එක යවනක නෙමෙයි අපි දන්නවා නීතිපතිවරයාට ෆයිල් එක යවනවා කියන්නේ තව අවුරුදු දෙකක් තුනක් මේක ඇදගෙන යන්න කියන පණිවිඩය දෙන්නේ නීතිපතිවරයාට නෙමෙයි යවුවේ මහින්දානන්ද අලුත්ගමගේට තියෙන විරුද්ධ ෆයිල් එක නාමල් රාජපක්ෂට විරුද්ධව තියෙන ෆයිල් එක නීතිපතිවරයාට නෙමෙයි යවුවේ අද ඒ වගේම අධිකරණ ඇමතිතුමාට මතක් කරනවා මේ ලාවේ පනතක් ගේන ඔබතුමන්න සූදානම් වෙනවා මූලික අයිතිවාසිකම් කඩවෙන පනතක් නීතිඥවරයෙක්ට විත්තිකරුවෙක් වෙනුවෙන් නැත්නම් පැමිණිල් යම්කිසි පුද්ගලයෙකුට පැමිණිල්ලක් එනවා නම් ඒ නීතිඥ සහය ලබා ගන්න බැරි තැනට එන පනතක් ඉදිරියේ දෙනවා
ගරු විජේදාස රාජපක්ෂ ඇමතිතුමා
කරන්න මේ ගරු සභාපතිතුමනි අපේ රටේ කිසිම නීතියකින් පොලිසියට ගිහිල්ලා නීතිඥවරයෙකුට ඒ සහාය ලබා දීමේ ක්‍රමවේදයක් මේ රටේ නැහැ. නමුත් 2012 වකවානුවේදී අපි ශ්‍රේෂ්ඨාධිකරණයේ මතුන යම් කාරණයක් එක්ක මතු කරගෙන ඒ ප්‍රශ්නේ උඩ පොලිස්පතිතුමා නීතිපතිතුමා සමග එකඟතාවයකට වෙලා පොලිස් චක්‍රලේඛනයක් නිකුත් කරා මේ සහාය ලබා දෙන්න කියලා. ඒ අනුව මේ රටේ ඒ ක්‍රියාත්මක වෙනවා. දැනට අපි මේ යෝජනා කරලා තියෙන පනත තියන අයිතියක් නැති කරන්න නෙවෙයි චක්‍රලේඛනයක් මගින් ලබා දීලා තියෙන අයිතිය අපි ව්‍යවස්ථාව මගින් ලබා දෙමින් ඒ තහවුරු කිරීමක් මිස ඒ අඩු කිරීමක් හෝ ඉවත් කිරීමක් නෙමෙයි අපේ රටේ මාධ්‍ය විසින් විශාල විදියට රටේ ජනතාව නොමග යවුව මේ පිළිබඳව වැරදි පුවත්පත් මවලා
ඔබතුමා ගැන විශ්වාසය අපිට තියෙනවා
මන්ත්‍රීතුමා
විපක්ෂයේ මන්ත්‍රීවරු හැටියට
මන්ත්‍රීතුමා දැන් අවසන් කරන්නේ
ප්‍රකාශයක් ලබා දෙන්න තියෙන අවස්ථාවේදී නීතිඥ සහාය ලබා ගැනීම සඳහාත් ඒ අවස්ථාව ලබා දෙන්න පුළුවන් විදියට ඒ පනත සංශෝධනය කරලා ඉදිරිපත් කරන්න කියන ඉල්ලීම කරමින් විශේෂයෙන්ම මේ රජයේ ඉදිරිපත් කළ තියෙන අයවැය යෝජනාවේ ආදායම් හැටියට යෝජනා කරලා තියෙන්නේ බදු ඒ වගේම දඩ ඒ වගේම නඩු වලින් ලැබෙන මුදල් නඩු වලින් ලැබෙන මුදල් වලින් යෝජනා කරලා තියෙනවා මිලියන 7500ක මිලියන 7500ක ආදායමක් ලබා ගන්න මේක ආදායම් වාර්තාවේ ගත්තම 17 වෙනි 17ක් තියෙන ආදායම් වර්ග 17න් 6 වෙනි 4 වෙනි තැනට තියෙන්නේ 6 වෙනි තැනට තියෙන්නේ නඩු වලින් ලැබෙන ආදායම් එනිසා ගරු සභාපතිතුමනි මම අවසන් කරනවා විශේෂයෙන්ම මේක තමයි තියෙන අවස්ථාව යම්කිසි පුද්ගලයෙකුට විරුද්ධව යම්කිසි වැරදි නඩුවක් කඩනවා නම් අඩුම තරමේ FR නඩුවකට යන්න තියෙන අවස්ථාවත් ඇහිරෙන අවස්ථාවක් මේක වෙන්නේ. බොහෝ දෙනෙක්ට මුදල් නැහැ නඩුවකට යන්න. නීතිඥ සහාය ලබා ගන්න මුදල් නැහැ. සමහර ලාට පොලිසියට ගියාම සමහර ලාට කියනවා මේ නඩුවට මෙච්චර වීදම් වෙයි මෙච්චර කාලයක් ගත වෙයි. ඒක නිසා ඔක සමතේටපත් කරගන්න කියලා. නඩුව ඉවත් කරගන්න කියලා. ඒ නිසා මේකෙන් ඉඩ ඇහිරෙන්නෙත් යම්කිසි චෝදනාවක් ලක්ෂිත පුද්ගලයෙක්ට තමන්ගේ නිර්දෝෂීභාවය ඔප්පු කරන්න තියෙන අවස්ථාවකුත් ඇහිරෙනවා කියන එක
අවසන් කරන්නේ. අවසන් කරන්න.
අයවැය තුලින් ඉදිරිපත් කරලා තියෙන යෝජනාවලින් පහුගිය අයවැය මෙන් නොව මෙවර අයවැය අඩුම තරමේ 120ක් 30ක් හරි වැඩ කටයුතු අවසන් කරන්න පුළුවන් වේවා කියන ප්‍රාර්ථනාව කරමින් මම නිහඬ.
හොඳයි බොහොම ස්තුතියි. ගරු විජේදාස රාජපක්ෂ ඇමතිතුමා
සභාපතිතුමනි පැහැදිලි කිරීමක් කරන්නට ඕන. ලෝකේ අනෙකුත් හැම රටක්මත් අපේ රටත් අයවැය පියවීම සඳහා ආදායම් ලබා ගැනීම බදු ආදායමෙන් තමයි. දඩ නියම කිරීම අපේ රටේ බොහෝ නීතිවල තියෙනවා. යම්කිසි නීතියක් උල්ලංඝනය කරපුවාම දඩ ගෙවීමේ ක්‍රමයේ තියෙනවා. ඒ දඩ ගෙවීම තුල රජයට ආදායමක් ලැබෙන එක ඇත්ත. හැබැයි දඩ නියම කිරීම සිදු කරන්නේ ලෝක අනෙකුත් රටවලුත් අපේ රටත් මේක ආණ්ඩුවේ වියදම් පියව ගන්න ආදායම ලබා ගැනීමේ අරමුණින් නෙවෙයි. වක්‍රානුකූලව ඒක වුණත් අරමුණ ඒක නෙවෙයි. අරමුණ තමයි රටේ සාමය ආරක්ෂා කර ගැනීම. ගරු සභාපතිතුමනි මේ වෙනකොට අපේ රටේ යුද්ධයේ තිබුණු කාලෙට වැඩිය මහමග අනතුරු නිසා මිනිස්සු මැරෙනවා. එහෙමනම් දඩ ගහලා හරි මහමග තියෙන විනය ආරක්ෂා කරන්න ඕන. ඉතින් වෙන ක්‍රමවේදයක් නැහැ. ඒක නිසා වැරදි අර්ථ නිරූපණ දෙන එක හොඳ නැහැ. අපි මේ දඩමගින් අයවැය හිගේ පියවන්න උවමනාවක් අපිට නැහැ. හැබැයි රටේ නීතිය අසරණ ජනතාවගේ ජීවිතවලට දේපළවලට ආරක්ෂාව ලබා දෙන්න ඕන නිසා තමයි දඩ නියම කරලා තියෙන්නේ. ඒක තමයි නීතියේ පරමාර්ථය. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. මීලාට ගරු සාරති දුෂ්මන්ත මන්ත්‍රීතුමා, ඇමතිතුමා, ගජදීර මන්ත්‍රීතුමා
නෝනේ කියන එක මොකද්ද? කොහොමද නිර්ණායක හැදෙන්නේ?
ගරු අපේ මන්ත්‍රීතුමා උදේ මේ කාරණය මතු කරා අපේ ගරු විජිත හිරත් මැතිතුමා විසින්. ඒ පිළිබඳව අදහසක් තිබුණා මේ හැම නඩුවකටම ගාස්තුවක් ගෙවන්න ඕනේ කියලා. නමුත් ඔබතුමා දන්නවා මට වැඩිය ජ්‍යෙෂ්ඨ නීතිඥවරයෙක් විදිහට අපරාධ නඩු සම්බන්ධව මේ නඩු පැවරීමක් පුජ්‍යලෝ නෙමෙයි කරන්නේ, ඉඳලා හිටලා පුජ්‍යලික නඩුත් කීපයක් පැවරෙනවා. ඉතින් ඒවට ගාස්තු කිවීමේ ක්‍රමවේදයක් නැහැ. අනිත් එක සිවිල් නඩුවක් පවරනකොට ලේඛන 10කට 10ක උපරිමයට යටත්ව එක ලේඛනයක උපරිම සීමාව රුපියල් 1000කට යටත්ව මුද්‍ර ගාස්තු ගෙවීමේ ක්‍රමයක් තියෙනවා. දැන් ඊට අමතරව යෝජනාවක් ඉදිරිපත් කරලා තිනු අයවැයෙන් ගාස්තුවක් අය කරන්න. ඒක අපරාධ නඩුව වලට අදාළ කරගන්න බෑ, සිවිල් නඩුව වලට අදාළ වෙන්න පුළුවන්. ඒ පිළිබඳව අපි ගරු මුදල් ඇමතුමත් එකතාව සාකච්ඡා කරනවා. මේකේ සත්‍ය අවශ්‍යතාව කුමක්ද කියලා හොයලා බලන්න.
නඩුවක් පවරනකොට මුද්‍ර ගාස්තු එවයි නීතිඥ ගාස්තු මේවා ගෙවාගෙන තමයි යන්නේ. මේ මම ඔබතුමාගෙන් දැනගන්න කැමති කම්කරු නඩු සම්බන්ධයෙන් කොහොමද ක්‍රියා කරන්නේ?
කම්කරු නඩු මොකද්ද ප්‍රශ්නේ?
දැන් කම්කරු නඩු සම්බන්ධයෙන් පැමිණිල්ලක් කරනකොට ඒකට ගාස්තුවක් අය කරනවද?
ලේබර් ට්‍රයිබුනල් කියන්නේ ඒක ඒ කාරණේ මට පෙනෙන විදිහට මෙහි ඇතුළත් වෙලා නැහැ. අපිත් බලාපොරොත්තු වෙනවා මුදල් ඇමතුමත් එක්ක මේ පිළිබඳව යම්
සංවිධානයක් කරගන්න. සුමන්ත ඇමතුමා.
අර මුලස්සනාරුවට මන්ත්‍රීතුමනි දවක මේ පැහැදිලි කිරීමේදී අහගන්නකෝ.
ගාමිණී ලොකුගේ මන්ත්‍රීතුමා
2500 මොන මාර්ග නීති කඩදායක සමාජයේ විවාදයකට ලක් වෙනවා. ලයිසන් නැතුව කියනවා එක එක කර. මොකද්ද ඒක පැහැදිලි කරන්නකෝ. මාර්ග නීති කඩුව අවම 2500 කියන්නේ මොන මාර්ග නීති කඩුවටද?
අර සභාපතිතුමනි යම් කිසි අපහැදිලිතාවයක් තියෙන බව මම පිළිගන්නවා. හැබැයි මම පැහැදිලිව කියනවා අපි මේ පිළිබඳව මේ වෙනකොට කැබිනට් මණ්ඩලයේ තීරණයක් අරගෙන තියෙනවා. මේ ආයවැයට පෙර මාර්ග නීති සම්බන්ධව විශාල සංශෝධන ටිකක් කරන්න. එකක් තමයි මේ කුඩා නඩු අධිකරණයට එන ප්‍රමාණය අඩු කර ගැනීම සඳහා ස්පොට් පයින් ක්‍රමයට තවත් නඩු ගණනාවක් වැරදි ගණනාවක් ඇතුල් කරන්නේ. අනිත් එක මේ මාර්ග මේ විනය රකින්න ජීවිත රකින්න ඕන නිසා මේ මාර්ග විනය උල්ලංඝනය කිරීම සම්බන්ධව වැරදිවලට දඩය වර්තමානයේ තියෙනට වැඩිය විශාල ප්‍රමාණයකින් අපි වැඩි කරනවා. ඒක මේ අයවැයෙන් කරන දෙයක් නෙවෙයි. අපි මේ පනතක් ගෙනල්ලා ඒක කරනවා.
මේක මොන මොන කාරණාවටද 2500?
ඒක තමයි මම පැහැදිලි කරේ. ඒ මේ බදු වැඩි කිරීම මෝටර රථ ආඥාපනතේ වැරදි සම්බන්ධව ඒක 30-40කට වැඩිය වැඩි. ඒ හැම එකක් සම්බන්ධව දඩ අපි වැඩි කරනවා. හැබැයි ඒක මේ අයවැය නෙමෙයි. මේ පනත අපි පාර්ලිමේන්තුවට සංශෝධනයකින් ගේනවා.
හොඳයි නියෝජ්‍ය ඇමතුමා.
ඇමතුමනි විශේෂයෙන්ම අද රටේ ප්‍රජාතන්ත්‍රවාදය පිළිබඳව මූලික කාරණා කතාබහ කරනකොට වැදගත්ම ආයතන එකතුවක වැශීර්ෂය පිළිබඳව තමයි අපි අද කතාබහ වෙන්නේ. විශේෂයෙන්ම 19 සංශෝධනයෙන් පස්සේ විධායක බලතල ශ්‍රේෂ්ඨාධිකරණයෙන් නියම කරපු පරිදි ජනාධිපතිවරයාගෙන් කප්පාදු කරලා ඒ වගේම නව ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවක් පිළිබඳව මූලික කටයුතු සිද්ධ වෙන මොහොතක අපි විශ්වාස කරනවා අවසාන වශයෙන් අපි සියලු දෙනා බලාපොරොත්තු වෙන්නේ මහජනතාවගේ සිතුම් පැතුම් ඉෂ්ට සිද්ධ කිරීම. ඒ නිසා රටක අධිකරණයක ස්වාධීනත්වය නීති ආධිපත්‍ය පිළිබඳව කතා නොකර අපිට රටේ අනිකුත් අංශ සමාජීය වේවා ඒ වගේම දේශපාලන පැත්ත වේවා මේ මොන ශේෂ්ත්‍රය පිළිබඳවත් අපිට කතා බහ කරන්නට පුළුවන්කමක් නැහැ. ඒ නිසා පහුගිය වසරක වගේ කාලය ඇතුළත විශේෂයෙන්ම අධිකරණ අමාත්‍යාංශය හැටියට මේ රටේ වැදගත්ම තීන්දුව තීරණ ගන්න ආයතන රාශියක් නීති ආධිපත්‍ය පිළිබඳව මූලික වශයෙන්ම මහජනතාවගේ විශ්වාසනීයත්වය වැඩි දියුණු කරලා රටේ ස්වෛරීභාවය පිළිබඳව අනිකුත් කටයුතු පිළිබඳව විශ්වාසනීයත්වය වැඩි කරන ආයතන රාශියක් තිබෙන අමාත්‍යාංශයක් හැටියට පහුගිය වසරක වගේ කාලය ඇතුළත අපේ ආපහු හැරිලා බැලුවොතින් මං හිතන්නේ අපි සියලු දෙනාටම සතුරු වෙන්නට පුළුවන් පරිසරයක් අපි අධිකරණ අමාත්‍යාංශයේ මෙහෙයවීම තුළ අපි කරලා තිබෙනවා. විශේෂයෙන්ම අද උතුර දකුණ සහජීවනය පිළිබඳව කොයි කවුරුත් වැඩිපුර කතා බහ කරන යුගයක් වෙලා තියෙනවා. විශේෂයෙන්ම 2009 ත්‍රස්තවාදය අවසන් කරාට පස්සේ අපි මතක් කරන්නට ඕනේ මේ තිබෙන ප්‍රශ්න ගැටලු විසඳාලීම සඳහා අධිකරණ අමාත්‍යාංශයේ මැදිහත්වීම යටතේ අපි මේ වසර තුළ කාලාවරෝධී විශේෂ විධිවිධාන පනත අපිට ගෙන එන්නට පුළුවන්කම ලැබුණා. විශේෂයෙන්ම වසර 30කට අධික කාලයක් මං හිතන්නේ දේපළ ඉඩකඩම් පිළිබඳව ජනතාවට නැති වෙලා ගිය අයිතිවාසිකම උතුර වේවා සමස්ත රට තුල වේවා ජනතාවට කියාගන්න බැරුව මහත් වූ අසහනයකින් යුතුව ගත කරපු කාලය අවසන් කරන්නට අපිට ඒ පනත ගෙනීම තුළ මූලික කටයුතු සියල්ලම අවසන් කරන්න පුළුවන්කම ලැබුණා. අපි ඒ තුළ විශ්වාස කරනවා ඉදිරිවිත කාලය තුළ මේ සහජීවනය ගැන කතා කරන මොහොතක නැති වෙලා ගිය අයිතිවාසිකම් සියල්ලම මම හිතන්නේ බොහොමයක් මේ පනතට ආරක්ෂා වෙන විධිවිධානත් එක්කලා අපිට මේ කටයුත්ත ඉදිරියට කරගෙන යන්න පුළුවන්කම ලැබෙවි කියලා. ඒ වගේම බොහොම අධිකරණ පද්ධතියත් එක්කලා ගැට ගැහිච්ච අපිට බොහොම ඉක්මනට විසඳන්නට තිබුණු කරුණු කාරණා. විශේෂයෙන්ම අපි මතක් කරන්නට ඕනේ අද බොහෝ දෙනෙක් කතා වෙන්නේ නඩු පිළිබඳ ප්‍රමාදය පිළිබඳව. ඇයි නඩුව ප්‍රමාද වෙන්නේ? ඇයි නීතිපති දෙපාර්තමේන්තුවේ ෆයිල් එක හිර වෙලා තියෙන්නේ? ඇයි මේවා උඩට එන්නේ නැත්තේ කියලා. නමුත් සැබෑවටම මේ සියල්ලටම බලපාන ප්‍රායෝගික කරුණු කාරණා විසඳන්න අවශ්‍ය කරන අනපනත් විධිවිධාන පහසුකම් සැලසීම රජයක් හැටියට කරන්නේ නැතුව අපිට පුළුවන්ද නඩු ප්‍රමාදය පිළිබඳව සාර්ථක විසඳුමක් මහජනතාවට ලබා දෙන්නේ කියන කාරණාව පැන නගිනවා. විශේෂයෙන්ම මේ නඩුවල තියෙන ප්‍රමාදයත් එක්කලා යුක්තිය අපේක්ෂාවෙන් සාධාරණයේ අපේක්ෂාවෙන් පැමිණෙන ජනතාව යුක්තියට සාධාරණයට ප්‍රවේශ වෙන්න තියෙන මාර්ගවලට එන්නේ නැතුව පහුගිය කාල සීමාව ඇතුළත අපි දන්නවා ඒක රටේ ඉතිහාසය අරගෙන බැලුවාම අපිට දක්නට ලැබෙන කාරණාවක්. සමහර වෙලාවට නඩු කටයුත්තකට එළඹීමටත් මැලිකමක් දක්වනවා. මේ සියලු කරුණු කාරණා එකතෙන් කරලා ඒකට අවශ්‍ය කරන විසඳුමක් ලබා දීම තමයි අධිකරණ අමාත්‍යාංශය හැටියට වෙන්නේ. මං හිතන්නේ අපේ අලුත් ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවත් එක්කලා අධිකරණ පද්ධතිය පිළිබඳව අනුකමිටුවක් පිහිටවලා අද මේ වාර්තාව එළිදැක්වලා තියෙනවා. අපි බලාපොරොත්තු වෙනවා විශේෂයෙන්ම මේ නඩු කටයුතු වල ප්‍රමාදයේ සිද්ධ වෙන්නේ කොහෙද, ඒ ප්‍රමාදයට බලපාන කරුණු කාරණා මොනවද කියන ඒවා එකතැනකට ගෙනල්ලා සාකච්ඡා කරලා ඉවරලා ඉදිරි කාලය තුල පාර්ලිමේන්තුවට ගෙනාවම තවත් අපේ සංශෝධන තියෙනවා නම් මේ සියල්ල ඉදිරිපත් කරලා ජනතාව මූලික වශයෙන් බලාපොරොත්තු වෙන සාධාරණයේ ඉසිසිද කර ගැනීම සඳහා කරන්නා වූ වැඩපිළිවෙල මං හිතන්නේ අපිට ඉදිරි කාලය තුල ඒ ආකාරයට ඉසිසිඳ වෙන්න පුළුවන්කම ලැබේ. ඒ වගේම අද මෙතන දැන් ටික වෙලාවකට කලින් අපේ විශේෂයෙන්ම මෝටර් රථ ප්‍රවාහන අපේ මේ අලුත් වැඩපිළිවෙලත් එක්කලා මේ නඩු කටයුතු රාශියක් මං හිතන්නේ අද වාහන අනතුරුත් එක්කලා තිබෙන බව තමුන්නාසල සිවුරු දෙනා දන්නවා. ඒ නිසා මේ ක්‍රමවේදය වෙනස් වෙන්නට ඕනේ. අපි පනත සම්මත කරලා බලාපොරොත්තු වෙන්නේ විශේෂයෙන්ම අධිකරණයේ ගොඩ ගැහිලා තියෙන නඩු ප්‍රමාණය අපිට යම් තාක් දුරකට අඩු කරන්නට පුළුවන්කම ලැබෙනවා නම් දැන් පහුගිය කාලේ සමද මණ්ඩල කොමිෂන් සභාවේ අපි සංශෝධනයක් ගෙනාවා. ලක්ෂ දෙකහමාර ලක්ෂ පහ දක්වා වැඩි කරා. ඒ තුළ විශාල වශයෙන්ම කොමර්ෂල් මැටර්ස් මං හිතන්නේ අපි බැංකු කටයුතු වල තියෙන විශේෂයෙන්ම ඒ කරුණු කාරණා ඇතුළුව අධිකරණයට නොගෙයින් විසඳා ගන්නට පුළුවන් අවස්ථාව වැඩි වුණා. ඉතින් ඒ නිසා අපි බලාපොරොත්තු වෙනවා අධිකරණයට නොයා අපිට වෙනත් ක්‍රමෝපායන් වලින් දෙපාර්ශ්වයම තෘප්තිමත් වෙන ආකාරයට අපිට විශේෂයෙන්ම සමත මණ්ඩල ක්‍රියාදාමය තුළ අපි බලාපොරොත්තු වෙන මූලිකම කාරණාව තමයි අධිකරණයටත් වඩා එහා ගිහිල්ලා දෙපැත්තම තෘප්තිමත් වෙන ආකාරයට තීන්දුව తీරන වලට එළඹෙන්න පුළුවන්කම තිබෙනවා නම් අන්නේ කටයුතු තමයි අපි බලාපොරොත්තු වෙන්නේ. ඉතින් ඒ නිසා මම විශ්වාස කරනවා මේ කෙටි කාලයේ ඇතුළත ගත්තා වූ තීන්දුව తీරන නිසා අධිකරණයට පැටවෙච්ච අනවශ්‍ය බර ප්‍රමාණය විශාල වශයෙන් අපිට ඉවත් කරගන්නට පහුගිය කාල සීමාව තුළ පුළුවන්කම ලැබුණා. ඒත් එක්කම අපරාධ නඩු විධාන සංග්‍රහයට 431 432 වගන්ති අපි සංශෝධනයට ලක් කරා. විශාල වශයෙන් අධිකරණවල ගොඩගැහිලා තිබ්බ නඩු භාණ්ඩ ඉවත් කරන්නට අවශ්‍ය කරන නඩුකාරතුමන්ලට විනිශ්චයකාරතුමන්ලට අවශ්‍ය කරන බලය ලබා දීම පරාසය පුළුල් කිරීමක් අපි පහුගිය කාල සීමාව තුළ ඉස්ස සිද්ධ කරා. ඒ නිසා අපි හැමදාම මේවා ගැන කතා කරා. නමුත් පහුගිය වසරක වගේ කාලය ඇතුළත අමාත්‍යාංශයේ හැටියට ගෙනාපු අනපනත් පිළිබඳව අපි සියලු දෙනාටම සතුටු වෙන්නට පුළුවන්. ඒ වගේම වින්දිතයන් හා සාක්ෂිකරුවන් ආරක්ෂා කිරීමේ අධිකාරියක් අපි පිහිටවලා විශේෂයෙන්ම මේ යුක්තිය පසිඳවාලීමේ කාර්යයක් ක්‍රියාදාමයේදී අපි වින්දිතයන්ට හා සාක්ෂිකරුවන්ට පොලිසිය සම්බන්ධ කරගෙන ඒ ලබා දෙන සහයෝගය තුළ වියක්සයක් නැතුව සාක්ෂි දෙන්න අවශ්‍ය නඩු කටයුතු වලට සම්බන්ධ වෙන්න තියෙන පුළුල් වූ පරාසයක් දක්වා අපිට වැඩි කරන්න පුළුවන්කම ලැබුණා. ඒ නිසා අපි විශ්වාස කරනවා මෙවැනි සුළු ගත හැකිව තිබුණු ක්‍රියාමාර්ග මං හිතන්නේ අමාත්‍යාංශයේ හැටියට අපි පෞගිය වසරක වගේ කාලය ඇතුළත අපිට ගන්නට පුළුවන්කම ලැබුණා. ඒ වගේම අද විශාල වශයෙන්ම නීතිපති දෙපාර්තමේන්තුව පිළිබඳව බොහෝ දෙනෙක්ගේ කතිකාවතක් ඇති වෙලා තියෙනවා. මං හිතන්නේ මේ නීතිපති දෙපාර්තමේන්තුව කිව්වම විධායක යටතේ තිබුණු නීතිපති දෙපාර්තමේන්තුව අධිකරණ අමාත්‍යාංශයට 2015 දී අපිට ගෙනෙන්නට පුළුවන්කම ලැබුණා. නීතිපති දෙපාර්තමේන්තුව ස්වාධීන ආයතනයක්. අපි නීතිපති දෙපාර්තමේන්තුවෙන් අවසාන වශයෙන් බලාපොරොත්තු වෙන්නේ අපි කාගේවත් ඕනෑ එපාකම් වලට උවමනාවන් වලට ලබා දෙන තීන්දුව తీරන නෙවෙයි. අධිකරණ අමාත්‍යාංශය හැටියට අපි බලාපොරොත්තු වෙන්නේ නීතිපති දෙපාර්තමේන්තුව වල තියෙන කාර්යක්ෂමතාවය වැඩි කරන්න පුළුවන් නම් ඒක තමයි බලාපොරොත්තු වෙන්නේ. ඒක තමයි මහ ජනතාවත් බලාපොරොත්තු වෙන්නේ. ඒ නිසා විශේෂයෙන්ම මේ ගොඩගැහිලා තියෙන නඩු ප්‍රමාණය අවසානයක් කරා ගෙන යන්නට මම හිතන්නේ අද නීතිපති දෙපාර්තමේන්තුවට අවශ්‍ය කරන නීතිඥවරු බඳවා ගැනීමේ ඉඳලා අනෙකුත් ක්‍රමෝපායන් පිළිබඳව අපි ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව නව ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව හැදීම තුළ අනුකමිටුවෙත් අපි සාකච්ඡා කරගෙන යනවා. ඒ වගේම විශේෂ අධීක්ෂණයක් යටතේ නීතිපති දෙපාර්තමේන්තුවේ කාර්යක්ෂමතාවය බැලීම සඳහා අපි අනුකමිටුවක් පිහිටවලා ඒ අවශ්‍ය කරන වැඩපිළිවෙල දැන් ඉදිරියට ක්‍රියාත්මක කරගෙන යනවා. ඒ නිසා අපිට මේ තනි තනි ආයතන හැටියට අරගෙන විතරක් විවේචනය කරාට මදි. අපි මේ ආයතන වලට රජයක් හැටියට අපිට ලබා දෙන්නට පුළුවන් සහයෝගය පිළිබඳවත් අපි නිරන්තරයෙන්ම කල්පනා කර බැලිය යුතුයි. ඉතින් ඒ නිසා අපි ඒ වගේම ඊයේ පෙරේද නීති පර්යේෂණ ආයතනය පිහිටෙව්වා කොළඹ විශ්වවිද්‍යාලයත් එක්කලා එකතු වෙලා අධිකරණ අමාත්‍යාංශය තුලින් අපේ භූමිකාවට අයත් වන නීති ප්‍රතිසංස්කරණ වගේම ගෝලීය උන්නතීන් වලට අනුරූපව නීති ප්‍රතිසංස්කරණ අමතරව යුක්තිය පසිඳවාලීමේ ක්‍රියාදාමයේ සඳහා අපි මේ වෙනකොට අමාත්‍යාංශයක් හැටියට අපේ වැඩපිළිවෙල අපි ඉදිරියට ක්‍රියාත්මක කරගෙන යනවා කියන කාරණාව මතක් කරන්න ඕනේ. ඒ වගේම විශේෂ මහාධිකරණයක් පිහිටෙව්වා. එදා මං හිතන්නේ LDT ත්‍රස්තවාදීන් හැටියට මං හිතන්නේ අධිකරණයට ඉදිරිපත් නොකර අවුරුදු 7 8 9 නඩු වැටෙන්නේ නැතුව බන්ධනාගාරගත වෙලා ඉඳ තිබුණු පරිසරයක් තිබුණා. ඉතින් ඒ නඩු කටයුතු සියල්ලම මං හිතන්නේ සියලු දෙනාට සාධාරණත්වය ලැබෙන පරිදි අපි විශේෂ මහාධිකරණයක් පිහිටවල ඉවර වෙලා මේ වෙනකොට ඒ සිදිදි ක්‍රියාදාමය අපි ඉදිරියට ක්‍රියාත්මක කරගෙන යනවා. ඒ නිසා උතුර දකුණ වගේම මේ රටේ තිබෙන ආර්ථික ප්‍රශ්න මේ සියලු දේවල් වල අවසානයේ ලෝකයේ හමුවේ ප්‍රජාතන්ත්‍රවාදයේ ශක්තිමත් කිරීමට අවශ්‍ය නම් නීති ආධිපත්‍ය වගේම අධිකරණයේ ස්වාධීනත්වය අපි සියලු දෙනාටම අමතක කරලා මේ ගමන ඉදිරියට යන්නට පුළුවන්කමක් නැහැ. ඒ නිසා අපි බලාපොරොත්තු වෙනවා අලුත් ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව දුනෙනොත් මේ ලබා දීලා තියෙන අනුකමිටුව වලට පුළුවන්කම ලැබේවි කියලා මහජන සිතුම් පැතුම් විශ්සිද්ධ වෙන ආකාරයට අපිට මේ කටයුතු ඉදිරියට ගෙන යන්න. ඒ වගේම මං හිතන්නේ අද වෙනකොට අපිට සතුරු වෙන්න පුළුවන් උතුරු නැගෙනහිර පළාත ගත්තාම අධිකරණ රාශියක් අද පිහිටවල අවසන් කරලා තිබෙනවා. යුද්ධයෙන් පස්සේ විනාශ වෙලා ජනතාවට නීති හැමුවට යන්න බැරුව තිබුණු යුගයක් අවසන් වුණාට පස්සේ අද නීතියට ප්‍රවේශ වෙන්න තියෙන අවස්ථාවන් අපි වැඩි කරලා තියෙනවා. මම හිතන්නේ 100%කට ආසන්න ප්‍රමාණයකට අද උතුරු නැගෙනහිර පළාත් වල අධිකරණ ක්‍රියාදාමය අධිකරණ ගොඩනැගිලි පද්ධතියෙන් අපි අවසන් කරන්න මේ වෙනකොට කතා බහ වෙගෙන යනවා. ඒ වගේම රස පරීක්ෂක දෙපාර්තමේන්තුව ගැන වචනයක් කියන්න ඕනේ. අද සාර්ථකත්වයේ 100% ක විතර තියෙනවා රස පරීක්ෂක දෙපාර්තමේන්තුවේ. ඒ අවුරුද්දේ ලැබෙන ඒ අවුරුද්දේ ලැබෙන හැම පරීක්ෂණයක් පිළිබඳවම ඒ අවුරුද්දේම ඒ පරීක්ෂණේ වාර්තාවන් ලබා දෙන්න රස පරීක්ෂක දෙපාර්තමේන්තුවට හැකියාව ලැබිලා තියෙනවා. අපි විමස උදාහරණයක් හැටියට මේ අවුරුද්දේ පරීක්ෂණ 25000ක් ආව නම් මේ වෙනකොට 24000කට ආසන ප්‍රමාණයක් අවසන් කරලා තියෙනවා. පහුගිය කාලේ අපි දැක්ක මාධ්‍යවල සමහර පරීක්ෂණ අවසන් වෙලා නැහැ කියලා රස පරීක්ෂණ දෙපාර්තමේන්තුවට විශාල චෝදනාවක් තිබුණා. ඒක මම දැන තමුන්නාසලා දන්නවා. ඉතින් ඒ නිසා අපි විමසලා බැලුවා අපි ක්‍රියාදාමයේ පිළිබඳව බැලුවා අද රස පරීක්ෂක දෙපාර්තමේන්තුවේ වැඩ කටයුතු පිළිබඳව අපිට සතුරු වෙන්නට පුළුවන් අපි බලාපොරොත්තු වෙන කාරණාව තමයි මේවා රට පුරා ව්‍යාප්ත කරන්න පුළුවන් නම් විමධ්‍යගත කරන්න පුළුවන් නම් මේ අධිකරණ පද්ධතිය තුළ මේ කාර්යක්ෂමතාවය තවදුරටත් අපිට ඉදිරියට ගෙන යන්නට අවශ්‍ය කරන පසුබිම අනිවාර්යයෙන්ම සැකසෙනවා කියන එක මතක් කරන්න ඕනේ. ඒ වගේම අද අධිකරණ පද්ධති රට පුරා අද අපි නිර්මාණය කරගෙන යනවා විශේෂයෙන්ම නගරබද තිබෙන බොහොම වටිනාකම් සහිත ඉඩම් වලින් අපි අධිකරණ පද්ධතීන් ඉවත් කිරීමේ සැලසුමක් තියෙනවා මහජනතාවට ප්‍රවේශ වෙන්නට ළඟපාත ඒ වගේම නිසි පරිදි නිදහසේ අධිකරණ කටයුතු කරගෙන යෑමේ පරිසරයක් ඇති භූමි ප්‍රදේශයක් තෝරගෙන අපි අධිකරණ පද්ධතීන් ස්ථාන මාරු අපි අධිකරණ පද්ධතීන් එතනින් එහාට ගෙනහිල්ලා වෙනත් වෙනස් ස්ථානවල පිහිටවන්නට ඒ සඳහා අවශ්‍ය කරන වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරගෙන යනවා. ඒ නිසා අපිට ඉදිරි කාලය තුළ විශාල වැඩ කොටසක් තවත් අධිකරණ අමාත්‍යාංශය මගින් කරන්න තියෙනවා. විශේෂයෙන්ම මේ අපි විශේෂ අවධානයක් යොමු කරගෙන යනවා පූර්ව නඩු විභාග කටයුතු පිළිබඳව. නඩුවක් විශේෂයෙන්ම විභාග වෙන්ට ප්‍රථමයෙන් මේ ලිපි ලේඛන ඇතුළු මේ සියලුම ක්‍රියාදාමයන් පිළිබඳව අනවශ්‍ය සහ නඩුවකට අනවශ්‍ය සහ අනවශ්‍ය ක්‍රියාකාරකම් වලින් කොහොමද වැළකීලා නඩු කටයුත්ත සාර්ථකව ඉදිරියට කඩිනමින් ක්‍රියාත්මක කරගෙන යන්නේ කියන කරුණු කාරණා සම්බන්ධයෙන් අද වෙනකොට සාකච්ඡාවක් නැති වෙගෙන යනවා. ඒ නිසා මේ සියලුම පද්ධතීන් තුළ නිර්මාණයක් තුළ විතරයි අපිට නීතියේ කාර්යක්ෂමතාවය පිළිබඳව යුක්තිය ජනතාවට ලබා ගැනීම සඳහා වූ කාර්යක්ෂමතාවය පිළිබඳව අපිට කතා කරන්නට පුළුවන්කම ලැබිලා තියෙනවා. ඒ නිසා අපි බලාපොරොත්තු වෙනවා ඉදිරි කාලය තුළ තවදුරටත් අනපනස් සහ සංශෝධන ගෙනෙන්නට. ඒ වගේම අද රෝම ලන්දේසි නීතිය බොහෝ වෙලාවට ක්‍රියාත්මක වෙනවා අපේ රෝම ලන්දේසි නීතියට යටත්ව අපි බලාපොරොත්තු වෙනවා අපරාධ නඩු විධාන සංග්‍රහය. ඒ වගේම සිවිල් නඩු විධාන සංග්‍රහය කාලයට ගැළපෙන පරිදි කාලානුරූපීව සමාජයට ගැළපෙන පරිදි වෙනස් කරන්න. ඒ නිසා ඒ සඳහා දැන් අනුකමිටු අපි පත් කරලා තියෙනවා. ශ්‍රේෂ්ඨාධිකරණ විනිසුරුතුමන්ලාගේ ප්‍රධානත්වයෙන්. ඒ තුළ අපි විශ්වාස කරනවා සමාජයට ගැළපෙන පරිදි අපේ රටට ගැළපෙන පරිදි නීති පද්ධතියක් වෙන වෙන රටවල නීති පද්ධති පිටිපස්සේ යනවට වැඩිය අපේම කියපු නීති පද්ධතියක් ඉදිරි කාලය තුළ ගෙනීම තුළින් මේ නඩු කඩයුතු වල අනවශ්‍ය ප්‍රමාදය අවසන් කරන්නට අපිට පුළුවන්කම ලැබේවිය කියලා. ඒ නිසා මම මීට වැඩි දීර්ඝ වශයෙන් කතා කරන්නේ නැහැ. මම හිතන්නේ අපි පහුගිය වසරක වගේ කාලය ඇතුළත ගත්තාම අධිකරණ අමාත්‍යාංශය හැටියට අපිට සතුරු වෙන්නට පුළුවන්. ඒ වගේම ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව ඇතුළු මේ සියලුම කරුණු කාරණා වලදී අධිකරණ අමාත්‍යාංශයේ සංශෝධන ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව නව ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවත් එක්ක බැඳිච්ච කාරණා වලදී අපි සාධනීය කරුණු කාරණා අධිකරණ අමාත්‍යාංශයේ හැටියට අපි ඉදිරිපත් කරා. ඒවා පිළිබඳව සැලකිල්ලට ලක් වුණා. ඒ නිසා මේ සමස්ත නීතියේ ආධිපත්‍ය ආරක්ෂා වීම තුළ විශේෂයෙන්ම නීති ආධිපත්‍ය ආරක්ෂා වීම තුළ විශේෂයෙන්ම සමාජීය සහ අනිකුත් කරුණු කාරණාවල ස්ථාවර භාවය රට තුළ ඇතිකර ගැනීමේ අරමුණ ඇතිව අපි මේ කටයුත්ත ඉදිරියට කරගෙන යනවා කියන කාරණා මතක් කරමින් මම නවතිනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. වෛද්‍යමන්ත්‍රීතුමා
මේ ඔබතුමාලා පහුගිය කාලේ සෑහෙන වැඩ කොටසක් සාර්ථක කරගෙන ගියා. නමුත් ඔබතුමාලගේ අයිතිවාසිකම් ස්වාධිපත්‍ය ඔබතුමාලගේ අයිතිවාසිකම් මුදල් අමාත්‍යාංශය අරන් තියෙන බව පේනවා ඔබතුමාගේ උත්තරය යන. ඔබතුමා දන්නෙත් නැහැ කොහොමද මේ දඩ ප්‍රතිපත්තිය ඒ වගේම නඩුවක් පැමිණිල කරනකොට මුද්දර ගාස්තු පිළිබඳ කොහොමද ක්‍රියා කරන්න කියලා බුදුවග්ගව අමතුමා එක කතා කරන්නම් කියලා.
අමතුමාට පිළිතුරු කතාවෙ දෙන්න පුළුවන්
නේද? නෑ ඒක තමයි. නෑ මම කියන්නේ මම යෝජනාවක් කරනවා පුළුවන්කමක් තියෙනවා නම් ප්‍රජාපාදක විශෝධන දෙපාර්තමේන්තුවවත් අඩුතරමින් බුදුමාලගේ අමාත්‍යාංශයට.
හාමුදුරුවෝ අමතුමා
ගරු සභාපතිතුමනි මේ පොඩි පැහැදිලි කිරීමක් කරන්න අවශ්‍ය නම් මගේ කාලෙන් අඩු කරත් කමක් නෑ. මේ මෙතුමා ප්‍රකාශ කරපු විදිහට අධිකරණ අමාත්‍යාංශය වගේම අනිත් අමාත්‍යාංශවලත් ස්වාධීනත්වයේ පිළිබඳව ගැටලුවක් මතුවෙලා නැහැ. හැබැයි මූල්‍ය කාරණා පිළිබඳව මූල්‍ය කාරණාවලට එනකොට කිසිම අමාත්‍යාංශයකට එහෙම ස්වාධීන කමක් නැහැ. මොකද මූල්‍ය කාරණා තීන්දු තීරණ ගන්න ඒ අමාත්‍යාංශ නෙවෙයි. ඒක නිසා ඒ අධිකාරිය කොහොමත් තියෙන්නේ මුදල් අමාත්‍යාංශයට. ඒක මුදල් අමාත්‍යාංශයට තිබුණාට අවසාන වශයෙන් ඒ අධිකාරිය තියෙන්නේ පාර්ලිමේන්තුවට. ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාව අනුව කුමන හෝ හැම සතයක්ම සම්බන්ධව නීති සම්මත කිරීමේ, බදු පැනවීමේ, ගාස්තුවැය කිරීමේ බලය තියෙන්නේ පාර්ලිමේන්තුවට. ඒක නිසා එවැනි දෙයක් වෙලා තිබුණා වුණත් ඒ මුදල් අමාත්‍යාංශ ඒකාධිකාරයක් නෙවෙයි, ඒ මේ පාර්ලිමේන්තුවේ තියෙන ඒකාධිකාරී බලයක්. අන්සතු කළ නොහැකි ඒකාධිකාරී බලයක් මේ පාර්ලිමේන්තුවේ තියෙනවා. ඒ ක්‍රියාදාමය තමයි සිද්ධ වෙන්නේ. අනිත් එක මේ ගරු සභාපතිතුමනි, අපේ ගරු කාංචන විජේසේකර මන්ත්‍රීතුමා මතු කරපු කාරණේ පිළිබඳව ජනතාවගේ විශාල උනන්දුවක් තියෙනවා. මේ දිනවල මාධ්‍යෙන් බොහොම කතා කරනවා. ඒ පිළිබඳව ගරු සභාපතිතුමනි තත්ත්වය බොහොම කෙටියෙන් මම පැහැදිලි කරනවා. අංක 1758 ඇලිර 36 එක්ස්ට්‍රා ඕඩිනරි ගැසට් පත්‍රය, අතිවිශේෂ ගැසට් පත්‍රය, පොලිස් ආඥාපනතේ අංක 55 වගන්ති යටතේ මේක නිකුත් කළේ. මම විශේෂයෙන්ම සඳහන් කරන කර සභාපතිතුමනි, මම නීතිඥ සංගමේ සභාපතිවරයා විදිහට ඉන්න වකවානුවේ තමයි මේකට මූලිකත්වයගෙන කටයුතු කරලා මේ පොලිස් චක්‍රලේඛනය නිකුත් කරේ. ඒ කියන්නේ මෙන්න මේ ආකාරයට. Every attorney at law who enters the presence of police station established under the police ordinance situated in any part of Sri Lanka in his capacity of an attorney at law for the purpose of representing and watching the interest of a person who is the client of such attorney at law shall be treated cordially and courteously and given a fair and patient hearing by the police officers attached to such police station whatever their rank. පොලිසියකට නීතිඥවරයෙක් ගියපුවාම තමන්ගේ සේවාදායකයෙක්ව නියෝජනය කරන්න ඒ පොලිස් නිලධාරීන් ඒ නීතිඥවරයාට නිසි ගෞරවය ලබා දෙමින් ඔවුන්ගේ සේවාදායකයා වෙනුවෙන් කරුණු ඉදිරිපත් කිරීමට ඇති අයිතිය පිළි අරගෙන කටයුතු කළ යුතුය කියන නීතිය තමයි මෙහි තියෙන්නේ. ඒ වර්තමානෙත් ක්‍රියාත්මක වෙනවා. අපි දන්නවා ඔබතුමාලා මේ පොදු විපක්ෂය, ඒකාබද්ධ විපක්ෂය දඩයම් කරනවායි කියලාත් අපිට චෝදනා කරා. අපි ඔබතුමාලට ඇහුම්කන් දුන්නා, කතානායකතුමා ඔබතුමාලට ඇහුම්කන් දුන්නා. අපි දැක්ක සමහර අවස්ථාවලදී සීමාව ඉක්මවලා ගිහිල්ලා ගරු මන්ත්‍රීතුමාලට යම්කිසි පොඩි චෝදනාවක් තිබුණත් අධිකරණ වලින් ඔවුන්ගේ ගුවන් ගමන්, විදේශ ගමන් බලපත්‍ර තහනම් කිරීම යනාදී සිද්ධ වුණා. ඒක නිසා ගරු කතානායකතුමා මගින්ම අපි දැනුම් දුන්නා අධිකරණ සේවා කොමිෂන් සභාවට මේ වගේ කාරණාවලදී ඒ ගරු මන්ත්‍රීතුමාලා විදේශීය රටකට ගියත් ඔවුන් ලංකාවට නොපමිණීමේ ප්‍රවණතාවයක් තියෙන බවට සෑහීමකටපත් වෙන්නේ නැත්තම් ඇයි මොකටද මේ ගුවන් ගමන් විදේශ ගමන් බලපත්‍ර තහනමට ගන්නෙ? ඒ අනුව ඒ අයිතිය උල්ලංඝනය නොවන විදියට ඒ ගමන් කිරීමේ අයිතිය ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවෙන් තහවුරු කරපු මූලික අයිතියක්. ඒ අයිතිය උල්ලංඝනය නොකරන්න කියලා අපි විසින්ම එල්ලුම් කරලා තියෙනවා ඔබතුමාලා වෙනුවෙන්.
සාකච්ඡාවට මාත් පෞද්ගලිකවම සහභාගී වුණා ගරු කතානායකතුමත් සමග. ඒ අවස්ථාවේදී එතුමා ඒක බාරගත්තා. හැබැයි එදා ඉඳන් මෙතෙක් වෙනකන් තියෙන නඩු ගැන ඔබතුමා බැලුවොත් ඒ සියලු දෙනාගේම පාස්පෝර්ට් ලබා ගත්තා. එක දෙවනි කර්ණ මේ අයිතිවාසිකම ඔබතුමා කියන අයිතිවාසිකමම FCID එකට නැති වෙන්නේ ඇයි? ඒකත් එක විමර්ශන ආයතනයක්. ඒ විමර්ශන ආයතනයට යන්න
කිසිම දැන් මේක විවාදයකට යන්න දෙන්න කාලේ මදි වෙනවා ගරු මන්ත්‍රීතුමා. ඔව් හරි. එතුමාගේ පැහැදිලි කිරීම එතුමාගේ කතාවේදී ඔබතුමාට
කමන්නේ ගරු සභාපති වෙනවා විනාඩියකින් පැහැදිලි කිරීමක් කරන්නම් ගරු කෙහෙලිය රමුකැල්ල මන්ත්‍රීතුමනි. දැන් පොලිසිය කරන්නේ අපරාධය සම්බන්ධයෙන් යම්කිසි සැකකටයුත්තක් සිද්ධ වෙලා තියෙනවා නම් පරීක්ෂණ කරලා වාර්තා කරන එක. දැන් ඔය අත්අඩංගුවට තහනම් කිරීම විදේශ ගමන් පළපත්‍ර සිද්ධ වෙන්නේ අධිකරණේ. එතකොට අධිකරණේ ස්වාධීනයි. ඉතින් අපිට අධිකරණයට
පොලිසිය බී රිපෝට් එක දාලා ඉවරලා කියන අගතියක් එනවා මෙයා ගියොත් කියලා. ඔව්. ඉතින් අන්න එතනයි මේ ප්‍රශ්නේ තියෙන්නේ.
නෑ, එහෙම හුදකලා සිද්ධියක් දෙකක් වෙන්න පුළුවන්. ඒක හරි ඒක නිසා තමයි ඒක නිසා තමයි අපි අධිකරණ සේවා කොමිසම අගවිනිසුරුතුමාගේ සභාපතිත්වයෙන් තියෙන කොමිසමට දැනුම් දුන්නේ මේ පිළිබඳව විනිශ්චයකාරතුමාලා දැනුවත් කරලා ගරු මන්ත්‍රීතුමාලගේ අයිතියට හානියක් නොවන විදියට කටයුතු කරන්න කියලා අපිට නියෝග දෙන්න බලයක් නැහැ. අපි බලපෑම් කරන්නේ නැහැ. හැබැයි අපි ඉල්ලීමක් විදියට ඉදිරිපත් කරලා තියෙනවා අධිකරණ සේවා කොමිසම සභාවට.